26મું સુંદર વચન આપણે સાંભળ્યું હતું, હવે 27મું વચન સમજવા પ્રયાસ કરશું. સભા યાદ રાખજો, આજ તો પૂછવી છે આપણે. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1885ના કારતક સુધી પૂનમને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી ગોપીનાથજીના મંદિરને વિશે બિરાજમાન હતા અને શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદને આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરણ બેઠી હતી. પછી શ્રીજી મહારાજે વાર્તા કરી જે શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ એ પંચ વિશે સંબંધી જે સુખ છે તે દિવ્ય મૂર્તિ એવા જે ભગવાન પુરુષોત્તમ તેની જે સુખમય મૂર્તિ તે રૂપ જે એક સ્થળ તેની વિશે રહ્યું છે. તે જો ભગવાનની મૂર્તિના દર્શન કરતા હોય તો રૂપનું સુખ પ્રાપ્ત થાય ને બીજા સ્પર્શ આદિ ચાર વિષય તેનું સુખ પણ પ્રાપ્ત થાય તે એક જ સમયને વિશે થાય છે. અને બીજા માયિક જે પંચ વિષય છે તેમાં તો એક વિષયનો સંબંધ થાય ત્યારે એક વિષયનું જ સુખ પ્રાપ્ત થાય પણ બીજાનું ન થાય, માટે માયિક વિષયમાં ભિન્ન ભિન્નપણે સુખ રહ્યું છે અને તે સુખ તો તુચ્છ છે અને નાશવંત છે ને અંતે અપાર દુઃખનું કારણ છે. અને ભગવાનમાં તો સર્વે વિષયનું સુખ એક કાળે પ્રાપ્ત થાય છે ને તે સુખ મહાલૌકિક છે ને અખંડ વિનાશી છે. તે સારું જે મુમુક્ષ હોય તેને માયિક વિષયમાંથી સર્વ પ્રકારે વૈરાગ્ય પામીને અલૌકિક સુખમય એવી જે ભગવાનની દિવ્ય મૂર્તિ તેની વિશે સર્વ પ્રકારે જોડાવું. બહુ સુંદર વાત બતાવી. પદાર્થ અને પરમેશ્વર, જગત અને જગદીશ્વર આ બંનેનો તફાવત દેખાડ્યો. શું દેખાડ્યું? તફાવત, ભેદ. બંનેમાં કેટલો ફરક છે, કેટલો ભેદ છે. મહારાજ કે જગતના તમામ પદાર્થ ભેગા મળે અને જે કાર્ય ન કરી શકે એ કાર્ય મહારાજ કે અમારો લેશ માત્ર સંબંધ પ્રાપ્ત થાય ત્યાં જીવને થઈ જાય. મહારાજ કે જગતના જે સુખ છે એમાં આનંદિત થવું હોય તો તમામનો જોગ કરવો પડે. શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ આ પંચ પાંચો તો શું છે અને શું કહેવાય છે? પંચ વિષય. નોડ તો લખી લેજો, આ પંચ વિષય છે જેનું બીજું નામ છે પંચ તન માત્રા. શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ એની ઉત્પત્તિ થાય છે તમોગુણમાંથી. એની ઉત્પત્તિનું સ્થાન છે તમોગુણ. મહારાજ કે સ્પર્શનું સુખ આવતું હોય તો એમાં શબ્દનું સુખ ન આવે, શબ્દનું સુખ આવતું હોય તો સ્પર્શનું ન આવે. દાખલા તરીકે વિષય જીવ હોય એ જગતના ગીત સાંભળતો હોય તો એમ એને શબ્દનું સુખ આવે પણ એમાં ચામડીને કઈ લેવા દેવા નહીં. સુવળું મખમલ હોય ને હાથ ફેરવે તો કદાચ સ્પર્શનું ચામડીને સુખ આવે પણ એમાં જીભને લેવા દેવા નહીં. એકમાં એકનું સુખ આવે. રસનું સુખ આવતું હોય તો રસના સુખની સાથે ચામડીને કઈ મતલબ નહીં. એટલે બધા સુખ પ્રાપ્ત કરવા માટે ઘણા બધા વલખા મારવા પડે એમ. જ્યારે ભગવાન કેવા છે, એક જ પ્રકારનું ભગવાન સંબંધી સુખ આવે તો બાકીને બધા પૂર્ણ થઈ જાય. દાખલા તરીકે કેવળ ભગવાનના દર્શન થાય, જીવને ભગવાનના કેવળ દર્શન થાય એ વિષય કયો છે? રૂપનો. કયો છે? રૂપનો. પણ રૂપ ખાલી ભગવાનનું દેખાય તો બાકીની તમામ ઇન્દ્રિયો સંતોષાઈ જાય. પછી સ્પર્શની ઈચ્છા ન થાય, ગંધની ઈચ્છા ન થાય, સ્વાદની ઈચ્છા ન થાય. આમ કેમ થાય? તો ભગવાનનું શું કે ટાઈપનું છે કે એક ઇન્દ્રિય અંદર લોભા એટલે તમામ એટલી આશક્ત બની જાય કે બીજી ઇન્દ્રિયો એ એટલી બધી અનુવૃત બની જાય કે એને પછી બીજી કોઈ ઈચ્છા રહેતી જ નથી. તમે જો ભગવાન જ્યારે ભૂમંડળ ઉપર હોય અથવા તો મોટા મોટા જે ભક્તો થઈ ગયા એ બધાએ ભગવાનના દર્શન માત્ર કર્યા, કેવળ દર્શન માત્ર કર્યા, તો પછી કોઈ પ્રકારની ઈચ્છા એના જીવનમાં રહી નહીં અને ભગવાનને અહમ થઈ ગયા. નહીતર આપણે જો જગતના વિશે છે ને બધા આપવા પડે. દાખલા તરીકે તમે અહીંયા આવ્યા છો, તમને અહીં બેસવાનો સભા મંડપ સરસ કરી દીધો, કાંકરા નવા એવું કરી દીધું, તો એ પાછું બપોર થાય એટલે ભોજનની વ્યવસ્થા તો કરવી જ પડે કે ન કરે તાલે. સભા મંડપ સરસ છે, વાંધો નથી, પવન આવે છે અને સરસ નીચે પાથરેલું છે, હવે ભોજન નહીં થાય તો ગધશે એમ ચાલે? બપોરે જમવાની વ્યવસ્થા તો કરવી જ પડે. કારણ કે એક વિષય પ્રાપ્ત થયા પછી બીજા વિષયનું અવલંબન રહે છે, એકથી પૂર્ણ કામ મનાતું નથી. તમને દાખલા તરીકે સુંદર પથારી આપી હોય, એની અંદર સુંદર પથારી આપે તો એ પાછું તમને બીજા વિષયની જરૂરિયાત તો રહે છે. દાખલા તરીકે સુંદર પથારી આપી, સુવાની વ્યવસ્થા સુંદર ગોઠવી, પણ અહીંયા કાર્યક્રમમાં જરાય કે જો હરખું ન આવે, હરખી કથા ન થાય, તો તમે કોઈ બીજો દાડો ટકો નહીં. ગમે એવું ભોજન આપે પણ માનો અહીં કંઈ કાર્યક્રમ જ ન હોય, શબ્દ નામની ઇન્દ્રિયો સંતોષાય નહીં, તો અહીં કોઈ ટકે નહીં. એટલે બધા જ વિષય અલગ અલગ પ્રાપ્ત થાય ત્યારે શરીરને સુખ થાય. શું થાય? બધા જ વિષય પ્રાપ્ત થાય ત્યારે શરીરને સુખ થાય. જ્યારે પરમાત્મા સંબંધી સુખ એવું છે, એક જ સુખ પ્રાપ્ત થતાની સાથે તમામ શાંત થઈ જાય. એનું કારણ શું ખબર? જગતનું જે સુખ છે ને એ શરીરને ટચ કરે છે, વિશેષ કરીને શરીરને ટચ કરે છે, આત્માને એટલું ટચ કરી શકતું નથી. શરીરનું સુખ આત્માને ટચ કરી શકતું નથી. જ્યારે પરમાત્માનું સુખ કેવું છે, એ શરીર કરતા વિશેષ કરીને આત્મા સાથે ટચ થાય છે. કોની સાથે? આત્મા એટલે જીવ, અને જીવની સાથે ટચ થતું હોવાને કારણે જીવ એ આ દેહનું એન્જિન છે. શું છે? આ દેહનું એન્જિન છે, ઇન્દ્રિય અંતઃકરણનું એન્જિન છે. કારણ કે મહારાજે મધ્યના 12માં વચનામૃતમાં કીધું કે જીવ છે શું છે? રાજા છે. રાજા સંતોષાઈ જાય એટલે પ્રજા તો ઓટોમેટિક હરખી થઈ જ જાય. એટલે જીવાત્માને પરમાત્માનો સીધો સંબંધ થાય છે, એને કારણે પછી ઇન્દ્રિય અંતઃકરણ તમામનો કજો એની પાસે ટળી જાય છે, જેથી કરીને બીજા કોઈ સુખને આવશ્યકતા રહેતી નથી. મહારાજ કે આવો વિચાર કરી જે મુમુક્ષ હોય તેને માયિક વિષયમાંથી સર્વ પ્રકાર વૈરાગી પામીને અલૌકિક સુખમાં એવી જે ભગવાનની દિવ્ય મૂર્તિ તેને વિશે સર્વ પ્રકારે જોડાવું. આમ કેમ શબ્દ મૂક્યો? મુમુક્ષ હોય, એમ ન કીધું કે જીવ હોય, એમ મુમુક્ષ હોય. કે મુમુક્ષ શબ્દ શું કામ મૂક્યો? કારણ કે ભગવાન સંબંધી સુખ કોને ગમે? કોને ગમે? મુમુક્ષુને જ ગમે, વિષય જીવને ગમે નહીં. જેને ભગવાન પામવાનું તાન હોય એને જ ભગવાનનું સુખ ગમે, બાકી બીજાને ગમે નહીં. નારજી પેલા ભૂંડને નહોતું કીધું હું તમને સ્વર્ગ આપી દઉં? તો કે સ્વર્ગની અંદર કાદવ હોય કે કીચડ હોય? તો ત્યાં કાદવ કીચડ ન હોય, જબરજસ્ત મોટા મહેલો હોય, હીરા માણેકથી જડેલા હોય. તો કે હીરા માણેક બરાબર, મહેલો બરાબર, પણ ત્યાં કીચડ હોય, કાદવ હોય કે વિષ્ટા હોય બધી ને? તો કે એવું ન હોય. તો એવું સુખ અમારું જોતું નથી. અમારા અલૌકિક સુખ, એને કીધું અમારો અલૌકિક સુખ મૂકી એ દુઃખમાં ધકેલાવા અમે માગતા નથી. બોલો, વિચાર કરો. એને કાદવ અને કીચડ સુખરૂપ મનાણું, એમ મુમુક્ષ હોય એને જગતના સુખમાં સુખ મનાય, મુમુક્ષ હોય એને ભગવાનના સુખમાં સુખ મનાય. આપણે જો જરા કડક મુમુક્ષ ના બધા વ્યતા થઈ ગયા, મુમુક્ષ હતા એટલા રહ્યા, મુમુક્ષને અહીંયા સ્થાન હોતું નથી. અનભક્તો, આયોજન કરે ત્યારે આયોજકો જ અનુસંધાન રાખે છે, મુમુક્ષુ ટકે ભૂભુક્ષુ જતા રહે એમ. તમને ખબર, છાશ મીઠી કર્યું શું કરવું પડે, છાશની અંદર પાણી ભરી દી, શું કહે પાણી એટલે જાજી છાશ થઈ જાય. જાજી છાશ થઈ ગયા પછી બે ત્રણ કલાક થાય એટલે શું થાય, મુમુક્ષુ નીચે રહે ને ભૂભુક્ષુ બધી ઉપર આવી જાય, શું કહેવાય આશ. પછી એને કાઢી નાખે, એને કાઢી નાખે એટલે છાશ થઈ જાય મીઠી અને ઘાટી. એમ સંતો કે કોઈ આયોજકો આયોજન કરે ને ત્યારે એવું જ કરે, જાજુ થોડુંક બોલાવી લે, પછી મુમુક્ષ નીચે બેહે, ભૂભુક્ષ ઉપર બધા આટા મારે, પછી એને કાઢી નાખે એટલે વધે મુમુક્ષ. અને મુમુક્ષ ને આ વાત ગમે, બીજાને ગમે નહી. ખીર મહારાજ કે ભોજન બહુ મીઠું છે પણ ભૂલમાં જો કૂતરા ન ખાઈ જવાય, મહારાજના શબ્દો, તો કૂતરું ખીર ખાઈને મરી જાય, બોલો એને ખીર પચે નહી. અને મહારાજ કે માણસ ખાય તો એને શરીરને પુષ્ટિ મળે, એમ ભગવાનની કથા વાર્તા. મુમુક્ષને પુષ્ટ કરે પણ જગતને કરે નહીં, જગતના જીવને કરે નહીં. એટલે મહારાજ કે મુમુક્ષ જે છે એને આવો વિચાર કરીને, કેવો વિચાર, કે બધું સુખ મહારાજમાં રહેલું છે અને મહારાજમાં જે સુખ રહેલું છે દુનિયામાં ક્યાંય નથી રહ્યું. આવો વિચાર કોને થાય, મુમુક્ષુને. મહારાજે સારંગપુરના પહેલા વચનામૃતમાં બહુ સરસ વાત કરી, મહારાજ કે અમારા સુખને આગળ તો અનંત કરોડો બ્રહ્માંડોના સુખ કોઈ ગણતરીમાં નથી, બોલો અમારે એક રોમના કોટીના પાશાંગમાં પણ અનંત કરોડો બ્રહ્માંડના સુખ નો આવે. આ મહાલૌકિક ભગવાન છે એમ સમજીને મુમુક્ષને વૈરાગ્ય પામીને અલૌકિક સુખમાં એવી જે ભગવાનની દિવ્ય મૂર્તિ તેને વિશે સર્વ પ્રકારે જોડાવ, વૈરાગ્ય પામીને. જો વૈરાગ શબ્દ એ મૂક્યો પાછો, વૈરાગ કોને કહેવાય, રાગ નો અભાવ એનું નામ વૈરાગ, જગતના સુખના આશક્તિનો અભાવ એનું નામ વૈરાગ. તો વૈરાગનો અર્થ તમે કેવો ઘટાડો ખબર, સાધુ થઈ જાય એ બધા વૈરાગી, ગ્રસ્ત હોય એટલે બધાએ રાગી, પણ એવો અર્થ અહીંયા નથી. તમને લિસ્ટ કરી દેખાડી, બોલો હજારો એવા તમને સાધુ જોવા મળશે કે જે સાધુઓ રાત્રિ દિવસ વિષયની પાછળ ગાંડા બની ગયા છે. વૈરાગી માણસ કોઈ વિષયની પાછળ આશક્ત થાય, થાય ન થાય, થાય તો હજારો સાધુ જોવા મળે છે વિષયની અંદર આશક્ત બનેલા, સ્ત્રીઓની સાથે સંબંધ રાખતા હોય, રૂપિયાઓ રાખતા હોય, અરે વ્યસન પણ રાખતા હોય, તમે જીવો એના કરતા ઘણું નીચું જીવન જીવતા હોય, નથી જોવા મળતા. હું ખોટું કહું છું કે સાચું કહું છું? જો સાધુ માત્ર વૈરાગી જ હોય તો આમ કરી શકે? આ ત્યાગી ખરા, સાધુ માત્ર ત્યાગી ખરા, પણ વૈરાગી તો કોક, વૈરાગી તો કોક, વૈરાગ તો ભાગીશાળી ને પ્રાપ્ત થાય. એટલે એમ નિષ્કળણ સમ લખ્યું છે સાર સિદ્ધિમાં, મોટે ભાગે આવી મળે, બોલો તીખો તીવ્ર વૈરાગ, નિષ્કળણ સમના શબ્દ, મોટા ભાગે જેના ઉદય થાય એને તીખો તીવ્ર વૈરાગ આવી મળે. જો કે તીખો તીવ્ર વૈરાગ હોય તો પછી ગ્રસ્ત આશ્રમમાં રહેવું કઠણ પડે કે ન પડે. તીખો તીવ્ર વૈરાગ જ્યારે આવી જાય ત્યારે તો પછી થોડું કાહટું થઈ પડે, પણ ગ્રસ્થને વૈરાગ્ય હોય, સારા શ્રેષ્ઠ હરિભક્તને વૈરાગ્ય, પણ તીખો તીવ્ર તો નહીં. જો તીખો તીવ્ર હોય તો રહેવા દે નહીં. અડતામાં અળગું કરે એમ નિષ્કળણ સમ લખ્યું. લો જેમ તીખી તલવાર હોય અને અડતામાં અળગું કરી નાખે, એમ જયારે તીવ્ર વૈરાગ પ્રગટે ત્યારે સંસારમાંથી અળગો કરી નાખે, એને પોહા એટલું કોઈ જોડાવા માટે મહેનત કરે તો એ પણ એ જોડાઈ શકે નહીં. બ્રહ્માનંદ સ્વામી ઓછી મહેનત થઈ હતી, અરે બે તો પત્ની હતી પૈણા પેલા, લગ્ન નથી થયા હજી, વ્યવસાર થયું તો, અને બે જણે આવી ગઈ ગઢપુર, લાડુદાનને કહેવડાયું કે તમે જલ્દી પાછા આવો, અમે પ્રતિજ્ઞા કરી બેઠી છીએ. કેવી પ્રતિજ્ઞા, વરીએ તો લાડુદાનને વરીએ, નહીતર જીભ કરડીને મરીએ. અને લાડુદાનને આ વાત જયારે કીધી ત્યારે લાડુદાને શું કીધું, શું કીધું ખબર, વરીએ તો જરા આમ તમે હાવ ઢીલા કાં થઈ ગયા, એકાદશી બપોર પછી શરૂ થાય, અત્યારમાં શરૂ થઈ ગઈ, વેદ બેઈ ગયો, વેદ બેઈ જાઓ એકાદશીનો. રામ પ્રતાપભાઈ સુરા ખાચાને પૂછ્યું તું દરબાર આમ મોડા કાપડતા જાઓ, ત્યારે સુરા ખાચર કે આ તમારા ભાઈ ક્યાંકથી એકાદશી પકડી આવ્યા છે કે, તે હેરાન કરી નાખ્યા કે, અને પંદર દાડે પંદર દાડે આવીને ઊભી જ હોય કે, એમાં કોઈ મોડું વરે ન થાય, એકાદશી ઉપવાસ કરાવે, સાત આઠ દિવસે માણ જરા ખો વળે તે હામી ની મળે દેખાવા કે, ઉપાધિમાં ઉપાધિમાં હરખું જ નથી આવતું. એમ તમારો કોઈ વેદ નથી બેઈ ગયો ને, વેદ બે હારશો નહીં હો, આજ તો તમારી પાસે નકોરડી એકાદશ નથી કરાવવાના, તમારી માટે તો કેરીનો રસ આજ પીરસવો છે, પાછ ન્યા વ્યા જતા ન રસોડે. બહુ અદભુત વાતો ભક્તો આપણું શાસ્ત્ર બતાવે એમ કે વૈરાગી માણસ હોય અને જગત અડી જ ન શકે, એમાં તીવ્ર વૈરાગી જયારે આવી જાય ત્યારે તેને સંસારમાં કોઈ બાંધી ન શકે. લાડુદાને શું કીધું, વૈયે તો સહજાનંદને વરીએ, નહીં તો જીભ કરડીને મરીએ. વરું તો બસ સહજાનંદને વરું, નતર જીભ કરડીને મરું. પૂછતો જો કે વૈરાગીની વાત તમને બહુ હા ન પડે, એ તો અનુભવ્યો હોય એને ખબર પડે. વૈરાગી અનુભવનો વિષય છે. શું છે? અનુભવનો વિષય. ઘણી ફેરી હાવ બિન અનુભવી વાતો બહુ જોરદાર કરે. બોલો, હાવ બિન અનુભવ્યો તમે વિચારો, અભણ માણસ બે ચોપડી ન ભણ્યો હોય અને પછી એમએસ ડોક્ટરને સલાહ આપે કે તમે આમ નહીં આમ ઓપરેશન કરો ને તો બહુ સરસ થાય, એ કેવું લાગે? આ બધા છે ને વૈરાગ્યમાં એમએસ છે, કેવા છે? અંતિમ બધાય તોય ઉપદેશ આપે મુમુક્ષુને તેડવા આવે ને ત્યારે ઘેરે ભગવાન નથી ભજાતા, ભગવાન તો બધે ભજાય કે, સાધુ થાય તો જ ભજાય. અને પાછું એને કોઈ મંદિર ન જોયું હોય, કેટલો બિન અનુભવી માણા, એને કોઈ મંદિર ન જોયું હોય, એને કોઈ માળા ન ફેરવી હોય, એને કોઈ ભગવાનનું ભજન ન કર્યું હોય, એને કોઈ વચનામૃત ખોલ્યું ન હોય અને પાછો ઉપદેશ આપે, એમ ઉપદેશ કેવો કહેવાય? અભણ માણસ એમએસ ને ઉપદેશ આપે એવું ન કહેવાય? ઘેરે તારે ભગવાન ભજવા જોઈએ ને, હવે તું મોટો થયો, કમાવા જેવડો થયો અને અત્યારે ભાગી છો, માંડ કરીને કમાતો હતો, પણ એ ઉપદેશ વૈરાગીને અડે નહીં, અડે ન અડે. વૈરાગ જેને પ્રગટી જાય એના રોમે રોમ ની અંદર ખુમારી ચડી જાય, પરમાત્માને પામવાની લગન લાગી જાય, મન ની અંદર અખંડ સંકલ્પ થતા હોય ક્યારે ભેટું ભગવાનને, ભગવાન સુધી કેમ પહોંચવું, એમ ફરીવાર માના ઉદરમાં ઊંધે માથે લટકવા ન આવવું પડે એવું કેમ કરી લઉં, એવા અખંડ સંકલ્પ થતા ને એને આ જગતના સુખની કોઈ વાતો કરે એને આ પડે? હે, એ વાત એને મનાય? અભણની સલાહ એમએ સર્જન કોઈ માને અને ઈ કેમ ઓપરેશન કરે, અને ઈ કહે એમ ઓપરેશન કરે તો દર્દીની દિશા શું થાય? હે, હાજો થાય, અરે ગાંઠ નો જાય. એમ જેને આ દિશાનો અનુભવ નથી એ વ્યક્તિ કહે એમ વૈરાગી પુરુષ કોઈ દાડો કરે અને એને ખબર છે કે આ કેમ કરવું તો જીવ ન જાય, ઓલો દેહ ન જાય, એમાં ફરક પડ્યો તમને કઈ? ઓલો દેહ ન જાય એનું શું થાય? દેહ પડી જાય અને બિન અનુભવી એની હાયા પાડી અને વૈરાગી પુરુષ કરે તો એને શું થાય? જીવ ન જાય. જીવનો કેમ ગયો કહેવાય? મોક્ષ બગડી જાય, ઓલા દેહ બગડી જાય, આનો મોક્ષ બગડી જાય. એટલે વૈરાગીને કોઈ દિવસ સલાહ આપે ને ભૂલ ભલા થઈને કરતા કરશો નહીં કરો ને? તમારા છોકરાને ક્યારેય પણ વૈરાગ ચડે તો ભૂલ કરતા તો ઓછા બોલ્યો થોડાક. અદભુત વાત મહારાજ એ બતાવે. મહારાજ કે તે સારું જે મુમુક્ષ હોય તેને માયિક વિષયમાંથી સર્વ પ્રકારે વૈરાગ પામીને અલૌકિક સુખમય એવી જે ભગવાનની દિવ્ય મૂર્તિ તેને વિશે સર્વ પ્રકારે જોડાવું, સર્વ પ્રકારે જોડાવું. એટલે કેવળ ઇન્દ્રિયોથી નહીં, કેવળ અંતઃકરણથી નહીં પણ જીવથી ભગવાનમાં જોડાઈ જવું. અને વળી શ્રીજી મહારાજ એમ વાર્તા કરી, જે હરિભક્તને ભગવાનની ભક્તિનો ખપ હોય તથા સંત સમાગમનો ખપ હોય તો તે ગમે તેવો પોતાનો સ્વભાવ હોય તો તેને ટાળીને જેમ તે સંત કહે ને તેની મરજી હોય તેમ વર્તે. અંતે સ્વભાવ તો એવો હોય જે ચૈતન્ય સાથે જડાઈ ગયો હોય તો પણ તેને સત્સંગના ખપવાળો ટાળી નાખે. તે ઉપર પોતાની વાર્તા કરી, જે અમારો પ્રથમ ત્યાગી સ્વભાવ હતો પણ જો શ્રી રામાનંદ સ્વામીના દર્શનનો ખપ હતો તો મુક્તાનંદ સ્વામીની આજ્ઞાને અનુસારે વર્ત્યા, પણ અમારા મનનું ગમતું કાંઈ કર્યું નહીં. બીજો પ્રશ્ન ભક્તો, પહેલો પ્રશ્ન થોડો ગહન છે વૈરાગ્યની બાબત, પણ બીજી બાબતમાં બહુ સુંદરતા મહારાજ દેખાડી. કેટલી જોરદાર મહારાજ વાત કરી કે જે હરિભક્તને ભગવાનની ભક્તિનો ખપ હોય તથા સંત સમાગમનો ખપ હોય. ભક્તો બે મુદ્દા અલગ અલગ હું કામ ટાંક્યા. ભગવાનના ભક્તને ભગવાનની ભક્તિનો ખપ હોય એમ કહી મહારાજ આગળ વ્યા ગયા હોત તો તરત મહારાજ મૂક્યું સંત સમાગમનો ખપ હોય. કેટલાક લોકો એવું માને છે કે કેવળ આપણે ભક્તિ કરીશું એટલે કામ પૂરું થઈ જશે, પણ મહારાજ એની સામે લાલ બત્તી ધરે છે. મહારાજ કે તમે ભક્તિ ગમે તેટલી કરો છો પરંતુ એ ભક્તિ કરતા કરતા તમારે સંત સમાગમની આવશ્યકતા ઊભી થશે જ. ગમે એટલું નિરોગી શરીર હોય પણ ગામ હોય, બરાબર યાદ રાખજો, ગામના બધા નિરોગી માણસો હોય તોય પણ દવાખાનું ખોલવું આવશ્યક છે. ક્યારે નિરોગી રોગી થઈ જાય, સમજાય, નિરોગીને ક્યારે રોગ લાગુ પડી જાય એ કાંઈ કહી શકાય તેમ નથી. નિરોગી હોય ત્યાં સુધી એને દવાની જરૂર નથી અને ડોક્ટરની જરૂર નથી, બધી જ વાત સાચી. પણ રોગ લાગુ પડી જાય પછી, રોગ લાગુ પડી જાય અને તેમ છતાં ડોક્ટર જો ન મળે દિશા શું થાય, માણસનો રોગ વધતો જાય, વધતા વધતા એ ડોક્ટર ન મળે તો માણસ મરી પણ જાય. એ મહારાજ કે આની અંદર ઘણા વાયરસો આવે છે, સમજાય, મોક્ષ માર્ગમાં પણ ઘણા વાયરસો આવે છે, કામ ક્રોધ લોભ સ્વાદ સ્નેહ માન આદિકના ઘણા બધા પ્રકારના આવે છે. એકે વાયરસ ન પ્રગટે મહારાજ કે ભક્તિ કરે વાંધો નથી, મોક્ષ છે, મોક્ષ માર્ગમાં કોઈ તકલીફે નથી. પણ એ કરતા કરતા મહારાજ કે ઓચિંતા કોઈક જગ્યાએ કામ ક્રોધ લોભાદિકનો પ્રવેશ થાય, કોઈ દોષનો પ્રવેશ થાય, વ્યસન અને કુટેવનો પ્રવેશ થાય ત્યારે ડોક્ટરની જરૂર પડે છે. કયા ડોક્ટર? સંતરૂપી ડોક્ટરની જરૂર પડે છે. ત્યારે મહારાજ કે સંતરૂપી ડોક્ટર ન હોય તો વધતું વધતું વધી જાય અને માણા પતી જાય. શું થાય? એ વધી જાય ને માણા પતી જાય. એટલે મહારાજે ભક્તિ પર જેટલો ભાર મૂક્યો એટલો સંત સમાગમનો ભાર મૂક્યો. પણ મહારાજ કે બે વસ્તુ કોણ નિભાવી શકે? તો જેને ખપ હોય મોક્ષનો. તમે જો મોક્ષના ખપવાળા મુમુક્ષ આત્માઓ લખપતિ કરોડોપતિ ગમે એટલા સુખ્યા હોય તોય પણ ભગવાનની પાસે, ભગવાનને સ્થાને બિરાજમાન પૂજ્યપાદ આચાર્ય મારની પાસે, એમને વહાલા એવા સંતોની પાસે દાસના દાસ બનીને વર્તે, વર્તે કે નથી વર્તતા, હે ખપ હોય છે તો, મુમુક્ષ હોય તો, અરે લખપતિ કરોડોપતિ હોય તોય પણ પોતે ઘેરે નોકરો રાખતો હોય, નોકરો દ્વારા કામ થતું હોય, એક આમ વસ્તુ અહીંથી ઉચકીને આ ન મૂકતો, આટલો બધો હોય, સુખી હોય તોય પણ મોક્ષનો ખપ છે તો ભગવાનના સ્થાને બિરાજમાન આચાર્ય મહારાજ કે વહાલા સંતોની આજ્ઞાથી ઘેરે જેમ નોકર કામ કરતો હોય ને એમ અહીં કામ કરે. બોલો શું કરે? ઘેરે નોકર કામ કરતા હોય એમ તે અહીંયા ભગવાનને સંતોને રાજી કરવા માટે, આચાર્યને રાજી કરવા માટે સેવા કરે છે. ઉપરાંત ઘરની અંદર સુખ હોય, ગાડીઓ હોય, ફેક્ટરીઓ હોય, જરાય કે પણ આમ ઓછા ઓછું ચલાવી ન લેતો હોય, કપડા પર જરાક ડાઘ પડ્યો હોય તરત બદલી નાખતો હોય, દિવસમાં બે વાર કપડાં બદલતો હોય, એવા ઘણા છે સુખી લોકો, દિવસમાં બે વાર કપડાં બદલે, એવો હોય પણ ખપ જાગે ત્યારે ભગવાનના આચાર્ય મારે કે સંતો એ મળે ને તો રસ્તા પર દંડવટ કરે, હું દેખાડે છે ખપ દેખાડે, હું દેખાડે ખપ દેખાડે. મહારાજ કે જયારે ખપ જાગે ત્યારે જીવ ગમે એટલું કરી શકે, અને ખપ ન જાગ્યો હોય દાડી ઉઘડતો હોય, શું કરતો હોય દાડી ઉઘડતો હોય, માંડ કરી પેટ ભરાતો હોય, પણ તોય એ વ્યક્તિને તમે સેવા આપો ન્યા ઘેર તૂટી જતો હોય, કે શું કરતો હોય તૂટી જતો હોય, તૂટી મરતો હોય, કહો હવાર તે હા જુદી દાડીઓ કરતો હોય, ત્રિકમ ઉલાળતો હોય, પણ આ જરા કીધો હોય ભગત આ જરાક ઢોર હરખો કરી નાખો ભલે કરી નાખશું કે, પણ એ હાથમાં પાવડો લે નહીં, એ તગારું લે નહીં, શું કામ એને ખપ નથી. અને ભક્તો ખપ નહીં જાગવાનું કારણ શું તમને ખબર છે? ખપ નહીં જાગવાનું કારણ શું કોઈ કહેશે? ઉશાંગળી કરો. ખપ નહીં જાગવાનું કારણ અને ખપ જાગવાનું કારણ, ખપ નહીં જાગવાનું કારણ કોને ખબર છે? કયો? મહિમા નથી. જોકે સંસમાગમ વાત સાચી છે, કારણ કે મહિમા એ જ જગાડે ને. મહિમા નથી એના મનમાં. શું થાય છે કે ઓહો આ તો ઘેરે કરતા હતા ને આ એને પાવડો પકડાયો, પણ ઘરે પાવડો પકડ્યો તો અહીં પકડ્યો એમ બહુ ફેર છે. ઘેરે પાવડો પકડી અને જે કરતા હતી બંધન થયું થતું હતું, અહીંયા જે કરશું એ મુક્તિ કરનાર નીવડશે. અહીં ભક્તો સેવા કરો તમે એનું ઓછું ફળ સમજશો, મહાફળ થાય મહાફળ. ગમે એવી વાસના હોય તો બળન ખાક થઈ જાય એમ મહારાજે અંત્યના 25મા વચનામૃતમાં લખ્યું. મહારાજ કે વાસના બળીન ખાક થઈ જાય, ગમે એટલી વાસના હોય તો મહિમા સમજીને સેવા કરે ત્યારે. અને તમને ખબર મહારાજે ઉકા ખાચર માટે ઘરના ધણીને શબ્દ વાપર્યો, બોલો. ન તો હાઉ સામાન્ય ભગત હતા, મોટા મોટા દરબારો બેઠા હતા, તો મહારાજ કોઈ માટે એમનો કીધું અમારા ઘરના ધણી છે, પણ ઉકા ખાચર ને જોઈને મહારાજ કીધું આ ઘરના ધણી છે. હું કામ કીધું? મોટા વિદ્વાન હતા, મોટા ધનાઢ્ય હતા નહીં, પણ મંદિરની અંદર પોતાનું મન સેવા કરતા હતા. ભજન કરવાથી જે વસ્તુ ન ટળે ઘણી ફેરી, એ સેવા ટળી જાય. બોલો, સેવા કરવા ટળી જાય. ભજન લાગે જોરદાર, પણ અમુક ફેરી ભજનને ન હારે. આ કામ ક્રોધલોબાદી કેવા છે? માથાવાને ખવિજ જેવા છે. કેવા કેવા છે? માથા વિનાના ખવિજ જેવા છે. ક્યારેક ભજન નહીં નો હારે, બોલો, ક્યારેક ભજન નહીં નો હારે. અને એ વ્યક્તિ એ તત્વ સેવાથી વશ થઈ જાય, સેવાથી એ ટળી જાય. આટલો બધો સેવાનો મોટો મહિમા છે, ભજન ને ન હારે એ સેવાથી ટળી જાય. નહીં તો ભજન આમ લાગે તમને જોરદાર, ભજન વસ્તુ લાગે જોરદાર, ભજનથી માણસની મહત્તા બહુ વધે, કહો આ ફલાણા ભગત આ ફલાણા સ્વામી તો અખંડ ભજન કરે, ભારે મોટા ભજની છે, પણ માથા વિના ખવી જ એને કેટલા પરેશાન કરે એ તો એ જ જાણી શકે. અને તમે ઓલી સાદી ભાષામાં જો તો ખબર પડે, ફાસ્ટ બોલરથી ઘણી ફેરી આઉટ ન થાય, તે સ્પિનર બોલરથી પણ આઉટ થઈ જાય. થઈ જાય કે ન થઈ જાય? ફાસ્ટ બોલરને અજમાવે પણ એમાં સફળતા ન મળે, પછી કેપ્ટન શું કરે? સ્પિનર બોલરને અજમાવી જોવે, અને એનાથી પણ પેલો સદી મારવાની તૈયારી મને આઉટ થઈ જાય. એમ જોતા નથી હો આ તો બધું, કારણ કે 18-20 વર્ષ ન્યા જ કાઢ્યા ને. એમ મોક્ષની બાબતમાં પણ ભજન ફાસ્ટ બોલર જેવું કામ કરનાર છે, પણ ઘણી ફેરી કામ ક્રોધ લોભાદિક અડીખમ યોદ્ધાઓ જેવા તેવા નથી. સમજાણું? એ જોરદાર છે બેસ્ટમેનો, એ જલ્દી આઉટ થાય એમ નથી. નો આઉટ થાય ત્યારે ભક્તજનો સેવારૂપી સ્પિનર બોલરથી પણ આઉટ થઈ જાય એમ છે, અને એક કામ ક્રોધ લોભાદિકનો સંકલ્પ ન ઉઠે. આટલી તાકાત સેવાની છે. પણ એ બધું ક્યારે થાય? ખપ જાગે ત્યારે. ખપ ક્યારે જાગે? મહિમા સમજાય ત્યારે, નહી તો વેઠ મનાય. બોલો, આઠ દાડા તોડી નાખ્યા એમ કે, હું કે તોડી નાખ્યા. તૂટેલો તો હતો જ બાપા, તને તને અહીં હાંધ્યો એ તને ખબર નથી, સમજાય? તૂટેલો હતો એ સેવા એને હાંધી દે છે, ભગવાન સાથે જોડી દે છે. મહારાજ કે એનો ગમે તેવો સ્વભાવ હોય, પણ ખપ જાગે ત્યારે તેને ટાળીને જેમ તે સંત કહે ને તેની મરજી હોય તેમ વર્તે. જેમ એની મરજી હોય, જેમ સંત કહે તેમ કરે. પોતાની મરજીને છોડી દે, મોક્ષનો ખપ જાગે ત્યારે પોતાની મરજીને છોડી દે અને જેમ સંત કહે તેમ કરે. અંતે સ્વભાવ તો એવો હોય જે ચૈતન્ય સાથે જડાઈ ગયો હોય. ચૈતન્ય એટલે જીવ. શું? જીવની સાથે સ્વભાવ જડાઈ ગયો હોય, મહારાજ કે એક રૂપ થઈ ગયો હોય, તોય પણ ખપ જાગે એ સ્વભાવને ટાળી નાખે છે. નહીતર ભક્તો, સ્વભાવ ટાળવો બહુ કઠણ છે. મહારાજે મધ્યના 37માં વચનામૃતમાં આ વાત લખી છે. મારે કે સ્વભાવ ટાળવો એ ભારે કઠણ કામ છે. અને ગીતાજીની અંદર પણ ભગવાન કૃષ્ણે કહ્યું છે, હે પાર્થ, બધું જ સરળ છે પણ સ્વભાવ ટાળવો કઠણ છે. જગતમાં ક્યાં બધું નથી? પ્રકૃતિનું પ્રાણ બે હારે જાય, ક્યારે જાય? હારે જાય, ઠાઠડી ભેળા જાય. અર્જુને ભગવાન કૃષ્ણને કીધું, પણ કૃપાનાથ એના ઉપર કોઈ નિયમ મૂકવામાં આવે તો ન ટળી જાય? ટળી જાય. ભગવાન કૃષ્ણ કે, અર્જુન, નિગ્રહ કેમ કરી શકી? હું કીધું, નિગ્રહ કેમ કરી શકી? સ્વભાવને આગળ નિયમે શું કરે? નિયમને ઉથલાવી નાખે. સ્વભાવ નિયમને ઉથલાવી નાખે. ભગવાન કૃષ્ણે સ્પષ્ટ કીધું, સ્વભાવ ટળવો ભારે કઠિન છે. એને ફાઇનલ જજમેન્ટ આપી દીધું. ભગવાન કૃષ્ણે ફાઇનલ જજમેન્ટ આપી દીધું. ભગવાન સ્વામિનારાયણ એના કરતા જુદું જજમેન્ટ આપ્યું. ભક્તો, નેતર આમાં કેવું હોય ખબર? ભગવાનને પણ આગલા શાસ્ત્રો જે કીધું હોય એને જ અનુસરવું જોઈએ, એનાથી બહાર નીકળાય નહીં. તેમ છતાં ભગવાન સ્વામિનારાયણ જુદું જજમેન્ટ કેમ આપી શક્યા? એનું કારણ એની સર્વોપરીતા. હાઈ કોર્ટ પુહાઈ જજમેન્ટ આપે પણ સુપ્રીમે શું આપવું એના માટે સ્વતંત્ર હોય છે. સમજાય? સુપ્રીમના જજમેન્ટને કોઈ ન ફેરવી શકે, પણ હાઈકોર્ટના જજમેન્ટને તો સુપ્રીમ કોર્ટના જજમેન્ટો જસ્ટિસો ફેરવી શકે. એમાં હાઈકોર્ટનું જજમેન્ટ હતું ગીતાજીનું. કેવું હતું? નિગ્રહ કેમ કરી શકી? નિગ્રહ એ શું કરે? એના પર નિયમ એ શું કરે? સ્વભાવ ટાળો મહાકઠિન છે, ન ટળે. પણ એ જજમેન્ટના પર ભગવાન સ્વામિનારાયણ મધ્યના 37માં વચનામૃતમાં સુપ્રીમ કોર્ટમાંથી જજમેન્ટ હતું. તો મહારાજ કે, પોહા એવો સ્વભાવ હોય, સજમારના શબ્દ, પોહા એવો સ્વભાવ હોય પરંતુ ઉત્કૃષ્ટ શ્રદ્ધા જાગે અને કોઈ ભગવાન એકાંતિક સંતના વચનમાં પૂર્ણ વિશ્વાસ બેહી જાય, એની સાથે અતિશય પ્રીતિ બંધાય અને એ ગમે તેવા દુઃખી વચન કહેને હિતકારી માનતો જાય, તો મહારાજ કે, ગમે તેવો સ્વભાવ હોય તો પણ એ સ્વભાવ ટળી જાય. આ જજમેન્ટ કોનું છે? ભગવાન સ્વામિનારાયણનું. સુપર પાવર, ભગવાન સ્વામિનારાયણ ઇઝ સુપર પાવર. આના ઉપર બીજો હવે કોઈ જજમેન્ટ ન આપીએ કે, સમજાય? મહારાજ જે જજમેન્ટ આપ્યું એના ઉપર બીજો કોઈ જજમેન્ટ ન આપીએ. અહીંયા પણ બહુ વાત અદભુત બતાવી કે પોતાનો ગમે તેવો સ્વભાવ હોય તો પણ જ્યારે ખપ જાગે છે, ખપ એટલે શ્રદ્ધા, સંતના વચન મનાય છે. વાત એની જ લાવ્યો, મધ્યના 37મી જ વાત. શબ્દનું સ્વરૂપ અલગ રીતે આપ્યું પણ વાત તો એની એ જ છે. વાત તો એની એ છે. આમ કાન પકડો, આમ કાન પકડો. પણ મહારાજ એક ને એક વાત રહ્યા, મહારાજ કે, ખપ જાગે એટલે શ્રદ્ધા જાગે, સંતના વચનમાં વિશ્વાસ બેસી જાય, એના વચનમાં ક્યારે ના ન પડે એવી પ્રીતિ બંધાઈ જાય, તો મહારાજ કે, ચૈતન્યની સાથે સ્વભાવ જડાઈ ગયો હોય તો પણ નીકળી જાય. તે પર પોતાની વાર્તા કરી છે, અમારો પ્રથમ ત્યાગી સ્વભાવ હતો, પણ જો શ્રી રામાનંદ સ્વામીના દર્શનનો ખપ હતો તો મુક્તાનંદ સ્વામીની આજ્ઞાને અનુસારે વર્ત્યા, પણ અમારા મનનું ગમતું કાંઈ ન કર્યું. ભક્તો, અહીંયા એક શુદ્ધ મુમુક્ષુ, અહીં મહારાજે પોતાના માધ્યમથી શું બતાવ્યું? એક શુદ્ધ મુમુક્ષુ એના લક્ષણ કેવા હોય, શુદ્ધ મુમુક્ષના લક્ષણ કેવા હોય. શુદ્ધ મુમુક્ષુ અને શુદ્ધ મુમુક્ષુ, એને એમ લાગે કે અહીંયા મને વધારે ફાયદો થનાર છે, ત્યારે તરત પોતાની વાતને એક બાજુ મૂકી દે છે. શુદ્ધ મુમુક્ષુ શું કરે ખબર? જીવનની અંદર ફિટિંગ એવી રીતે ગોઠવે, એવી રીતે સુંદર રીતે ગોઠવે કે જે ફિટિંગથી પોતાને સુખ થાય ને બીજાને સુખ થાય. એ ગમે ફિટિંગ કરવું હોય ને, સ્ક્રૂ આમ પોતે ફિટ તો કાંઈક તો કરવું પડે ને, આમ કરવું કામ કરવું ન કરવું એમ નહીં, પણ કેવા રાખે, ઢીલા રાખે. અને પછી ડિસમિસ ભગવાનના કોઈ એકાદ એક સંતના હાથમાં આપી દે, હવે તમને જેટલા ઠીક પડે એટલા કડક કરો, ઢીલા કરો, જેમ કરો એમ કરો, સમજાય? પોતાના હાથમાં રાખે નહીં. અને અમુક અમુક તો ટાઈટ કરીને જ આવે, એ ટાઈટ કરીને જ આવ્યા હોય એમાં સુધારો શક્ય નથી. એક તો ઢીલા રાખે અને ડિસમિસ કોકના હાથમાં આપવું પડે, હરખું ફિટિંગ લાવવું હોય તો અમુક અમુક પોતાના હાથમાં જ રાખે. અને ભક્તો, ભગવાનના એકાંતિક સંત કે એકાંતિક ભક્ત મળ્યા પછી એના વચનમાં વિશ્વાસ નથી બેહતો ત્યાં સુધી એને ખોટ છે. એમ કે તમે આમ કરો, બરાબર યાદ રાખજો. એકાંતિક એટલા માટે હું શબ્દ મૂકું છું, ભગવાનના ખરેખરા સંત કદી પણ ભગવાનની આજ્ઞા લોપાય કે ભગવાન એ મુમુક્ષુ પર નારાજ થાય એવું થવા દે નહીં, કદી ન થવા દે, સમજાય? કદી ન થવા દે. એ ભગવાન એના પર રાજી થાય એવી રીતે જ વર્તે ને વર્તાવે, પણ મુમુક્ષાઓ ટાઈટ કરીને જ આવ્યો હોય તો હરખું આવે નહીં. ઢીલું હોય, સ્કૂલના હાથમાં આપ્યું હોય તો જરૂર પડે, ક્યારેક કેવું થાય ખબર, કોકને બે આટા ચડાવવા પડે ને કોકને બે આટા ઉતારવા પડે, સમજાય? બધાને ક્યાં ચડાવવા જ પડે એમ ને, કોકને ઉતારો હોતે ને પડે, નતર બતાડું થઈ જાય એમ હોય, ન ઉતારો તો એમ લાગે કે આને ઉતાર્યા સુખ થાય એમ છે, કારણ કે થોડુંક વધારે ટાઈટ હોય તો એથી કરીને ભગવાનના સંતો અને ભક્તો, ખરેખરા સંતો અને ભક્તોનો અભાવ વર્તતો હોય તો એને જરાક ઢીલું કરવું પડે, ન કરવું પડે, એના બે આટા ઉતારવા પડે. અને કોક ઢીલો વર્તતો હોય તો એને બે આટા ચડાવવા પણ પડે. પણ ભક્તો, જીવની અંદર સ્વામી વાતોમાં લખ્યું, બે સારા સંત ને ચાર હારા હરિભક્ત ને જીવ સોંપી જ દેવો, એ મોક્ષનો એ મુખ્ય માર્ગ છે. એમ એમ ઘણી ફેરી થાય કે આપણે આપણી રીતે કરી લેવું, આપણી રીતે કરનારો ક્યારે ભૂલો પડે એનો નિર્ધાર નથી. માટે ડાહ્યો પુરુષ આનું અનુસંધાન રાખે, નત્ર કેવું થાય ખબર? જો ભક્તો, એવા ભગવાનના ભક્તો હોય, જો કે આપણે બધા એ લેવલે જવાનું છે. કોક કાલ જણ સંકલ્પ કરતા હતા ને બે જણા, આવેલા 20-25 જણા કેમ ઉપર જમવા જાય છે, એનું કામ કારણ તમને કહું, રસોડે જમવા જાય છે. પણ એ કેવા છે કે કદી પણ બહારનું ન જમે, ક્યાંય લગ્ન પ્રસંગનું ન જમતા હોય, એવી રીતે વર્તતા હોય. એવા ભક્તો વર્ણાશ્રમ ધર્મ પણ પૂર્ણપણે પાળતા હોય, એ જાતે રસોડું બનાવીને જમ્યા છે. પણ એમ એને કીધું કે રખે ને ભૂલ્યામાં કોઈક આવી જાય, બીજી વાર ન આવે એવું કરવાનું છે, એટલે ધક્કા મને કાઢી નહીં મૂકવાનું. પણ અહીંયા મિષ્ટાન થાય, ફરસાણ ન્યા મેં કીધું, રોટલી શાક સિવાય દાળ ભાત સિવાય કંઈ બનાવવું જ નહીં. એટલે એકવાર આવ્યો હોય તો ફરી વાર વિચાર કરે, ભાઈ ન્યા ગયા જેવું નથી. નતર હું થાય સંકલ્પ કરું, એ લોકોને સારું સારું કોઈ ખવડાવતા છે સ્વામી ખાનગીમાં. હું તો કહું બધા ત્યાં પગીએ કહો, એ સ્થિતિ લાવો, અમને બહુ આનંદ થાય, સમજાય? લગ્નનું નહીં જમવું, હોટલનું નહીં જમવું, બજારો વસ્તુ નહીં જમવી, અંતકરણ શુદ્ધ કરીને ભગવાન સુધી પહોંચવું હોય તો આ લેવલે પહોંચવું પડે, આ લેવલ સુધી પહોંચવું પડે. પણ ભક્તો, એવા જે ભગવાનના ભક્તો એને જોઈ જોઈને સંતો રાજી જ થાય, પંચવર્તમાન પાળે એના પર ભગવાનના ભક્તો રાજી જ થાય, એવી રીતે પવિત્રપણે બનાવતો હોય તોય પાછા સ્ક્રૂ જો આપણો કડક હોય ને તો સંતો એમ કે ભગત ત્યાં જમી લો, નહીં મારે નહીં પોહાય તો શું કહેવાય એમના, એ પોતે જાતે સ્ક્રૂ ફિટ કર્યો છે, એ સંતોના હાથમાં ડિસમિસ આપ્યું નથી. કોઈ પણ બાબત હોય, હા એટલું યાદ રાખવું, જેને મળવે માન્યું કલ્યાણ રે તેને જોવા ઘડીએ ઘડીએ, આપણને મોક્ષ માર્ગથી પાડી નાખે એમ હોય તો જરૂર વિચારવું. પણ પોતે મોક્ષ માટે મથતા હોય એવા જે ભગવાનના સંતો હોય, એ કદી પણ મુમુક્ષને અવળે માર્ગે ચલાવે એવું અનુસંધાન મુમુક્ષનો હોય તો સુખ થાય. મહારાજ બહુ સુંદર વાત કરે છે, મહારાજ કે શુદ્ધ મુમુક્ષ હોય, પોતાનો ગમે તેવો સ્વભાવ હોય તો ટાળી નાખે. તે ઉપર પોતાની વાર્તા કરી, જે અમારો એવો સ્વભાવ હતો કે કોઈની સાથે સંગત ગમે નહીં, બહાર નામે રૂમાલ પણ ગમે નહીં, તેમ છતાંય એવો મહાત્યાગી સ્વભાવ હોવા છતાં રામાનંદ સ્વામી મળવાનો ખપ જાગ્યો તો મુક્તાનંદ સ્વામી જેમ કીધું એમ કર્યું, પણ અમારું ધાર્યું તો કાંઈ જ ન કર્યું. એક શુદ્ધ મુમુક્ષ પોતાનું ધાર્યું કાંઈ ન કરે, લક્ષ્ય પોતાનું બંધાય તો. અદભુત વાત મહારાજ બતાવી. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન પણ બહુ સુંદર મહારાજ કર્યો, મહારાજ કે અને વળી જે હરિભક્ત હોય તેને કોઈ જાતની આંટી પાડવી તેની એમ વ્યક્તિ છે જે એક તો નિષ્કામાદિક વર્તમાનની આંટી પાડી હોય ને એક એવી આંટી પાડી હોય જે આ ઠેકાણ હું આસન કરું તો નિદ્રા આવે ને બીજે ઠેકાણ ન આવે એ આદિક અનેક પ્રકારની જે તુચ્છ સ્વભાવની આંટી પાડી હોય એ બે ને એક રીતની ન સમજવી. વર્તમાનની આંટી તો પોતાના જીવનરૂપ છે ને તેને વિશે બહુ માલ છે એવી રીતે મહાત્મ્ય સહિત તેની આંટી પાડવી અને બીજા સ્વભાવની આંટી પાડી હોય તેની વિશે તો તુચ્છપણું જાણવું. મહારાજ કે જીવનમાં આંટી પાડતા શીખવું ન તો જગતમાં કેવું કે લોકો હવે આંટી વાળો સ્વભાવ નહીં હારો. પણ મહારાજ એમ કે આંટી વાળો હારો છે લો. પણ આંટીના બે પ્રકાર દેખાડે. કેટલા? બે પ્રકાર. એક આંટી મોક્ષ કરતલ છે ને બીજી આંટી કેવી છે? મોક્ષ બગાડનારી છે. મોટા ભાગે લોકો મોક્ષ બગાડનારી આંટી પકડી રાખે. તમે જોજો કઈ પકડી રાખે? મોક્ષ બગાડનારી. કોઈ ભગવાનના સંતો ભક્તો એમ કહે કે ભગત તમે મંદિરે હમણાં નથી દેખાતા, મંદિરે આવજો ને. તો કે સ્વામી મેં નિયમ લીધું છે કે મંદિરે ન આવવું. લે એટલે પણ મંદિરે નહીં આવવાનો નિયમ? તો કે હા મેં નિયમ લીધું છે. વાતમાં શું હોય ખબર? ગામમાં મંદિર થતું હતું અને આ જગ્યાએ શિલાલે લખો ને મેં કીધું ન્યા ન લખ્યું અહીં લખ્યું બસ. અને આંટી પાડી પાડીએ પાડી પ્રતિષ્ઠા 10 વર્ષ થયા પણ રોકાણો નથી. આને શું કહેવાય? મોક્ષ સુધારનારી આંટી. બરાબર ને? સુધારનારી નહીં, મોક્ષ બગાડનારી આંટી. મહારાજ કેવી આંટી મુમુક્ષે કદી પાડવી નહીં. અને ભક્તો એક વાત હું તમને બહુ સ્પષ્ટ કહી દઉં, જીવન પર્યંત જો સુખ જોતું હોય, સત્સંગમાં નભવું હોય, મહાલૌકિક સુખની પ્રાપ્તિ કરી હોય તો ભગવાનના ભક્તને એક અહંકાર તો હાવ મૂકી દેવો. જેટલો અહંકાર મૂકે ને એટલું સત્સંગમાં સુખ આવે, નતર જીવને અહંકાર હેરાન હેરાન કરી નાખે. તમે બોલો હું તો કહું તમે 5,000 નહીં કદાચ 5,00,000 દાન આપ્યું હોય ને તોય પણ અહંકાર નહીં. મેં કંઈક આપ્યું એમ નહીં, ભગવાન મને આપ્યું મને સેવાનો લાભ પ્રાપ્ત થયો. અને માનો કે કદાચ મંદિરમાં શિલાલે લખતા હોય તો કે સ્વામી સારું લખજો આ મારું નામ લખજો, પણ એના માટે પક્કડ ન લે, અહીં જ લખવું જોઈએ, અવડાક્ષર અવડી સાઈઝમાં તો હોવું જોઈએ, એટલું આમ હોવું જોઈએ. હકીકત હું તમને કહું, ગમે ત્યાં શિલાલેખ હોય આ તમે યાદ રાખજો, ગમે ત્યાં શિલાલેખ હોય એ શિલાલેખ એ પોતે એકલો જ વાંચે છે. તમે કોઈનો શિલાલેખ વાંચ્યો? હે તો તમારો કોણ વાંચવાનું? તમે એકલા વાંચવાના. અથવા તમે એકલા વાંચો ને ગમે વાળા નાના અક્ષર છે તો વાંચી લો, નહીં વાંચી લો અને ગમે ને આવીશ નહીં તો ગોતી કાઢશો. ગોતી કાઢશો કે નહીં ગોતી કાઢો? પણ જેવું તુચ્છ અહંકાર છે એ આટી છે, એ આટી છોડી દેવી જોઈએ. અમુક અમુકની તો ભૂકા કાઢી આટી હોય. જેતપુરમાં હરિકૃષ્ણદાસ સમય થઈ ગયા, એ વખતે મંદિર બંધાતું હતું 60-70 વર્ષ પહેલા. ત્યારે તો 1,000 રૂપિયાની કિંમત ઘણી મોટી કહેવાય ને. એ હરિભક્તે 1,000 રૂપિયા સ્વામીને આપ્યા. લો સ્વામી 1,000 રૂપિયા મારા તરફથી, આનો શિલાલેખ લખજો. સ્વામી કે સારું કે લખશું. સ્વામી પણ સરસ જગ્યાએ લાગવું જોઈએ ઓકે, બધા વાંચે કે એવો. સ્વામી કે વાંધો ને. તો સ્વામી પણ સરસ જગ્યાએ લાગવું જોઈએ. સ્વામી કે વાંધો નહીં કે વ્યવસ્થિત લગાડશો. તો કે એમ નહીં સ્વામી, સરસ જગ્યાએ લગાડવો. સ્વામી કે ભલે. સ્વામી ને કે પણ સ્વામી તમે કઈ જગ્યાએ લગાડજો મને ચોક્કસ કહો. 10-15 વાર કીધું ને સ્વામી કે એક કામ કરશું સંડાસમાં લગાડી દેવું કે બધા વાંચે બેઠા બેઠા. લેતા 1,000 રૂપિયા પાછો લેતો જા, તારા 1,000 રૂપિયા હાટું મારું મંદિર અધૂરું રહેશે નહી. આ શબ્દ નું કહેવાય? મોક્ષ બગાડનારી આટી. નતર કે હારું સમય લેખ લગાડજો. તમે લગાડતા લગાડજો, નો લગાડતો કઈ નહીં. હવ નો લગાડજો, મારો લગાડજો, કોઈ નો લગાડો કઈ નહીં, કોઈ નહીં લગાડતા. એ આટી કેવી કહેવાય? મોક્ષ કરતલ આટી કહેવાય. અને જીવ પ્રાણી માત્ર જે આટીઓ પાડે હાવ તુચ્છ જ આટી હોય. કે હું ખબર અમારે આમ કઈ બીજું કઈ જાજુ છે નહીં, પણ તેમ છતાં 8 વર્ષથી બોલતા નથી કે જાજુ છે નહીં. અરે એક ગામમાં મારે કથા હતી, તે કથાની અંદર લગભગ 200 જણાને હાર પહેરાવ્યા. કેટલાને? 200 જણાને. પણ એમાં એ ગામની અંદર એ કેટરસનું કામ કરતા હતા એટલે વાસણ બધા રાખતા હતા. એણે વાસણ સેવામાં આપેલા એ મહોત્સવમાં, એણે વાસણ સેવામાં આપેલા અને એનું નામ 25-30 મુકાક આવ્યું. નામ બોલાવાનું પણ આવ્યો નહીં હાર પહેરાવ, સામે જ બેઠો હતો. એટલે બધા ભક્તો કહેલા હાલો તોય ન આવ્યા. ત્રીજી ફેરી કીધું તોય ન આવ્યા. મને એમ કે નિર્માની માણાય છે, પણ માનનું ઠૂઠવો. એટલે હરિભક્તો આગ્રહ કર્યો નીચે ઉતરે હાલો તમારું નામ બોલાવાનું. તકે 30મું બોલે હવે પહેલો પહેરો ત્રીસમો પહેરો શું ફરક પડવાનો હતો? હે યાટી કેવી કહેવાય? મોક્ષ બગાડનાર યાટી કહેવાય. આમાંથી આપણે શીખવાનું છે કે ભગવાન રાજી કરવા માટે કોઈ દાડો આવી અવળી આટી પકડવી નથી. મહારાજ કે આટી પાડવી કેવી? વર્તમાન સંબંધી આટી, કે ગમે તેમ થાય તો વર્તમાનની અંદર ફેર ન પડાય એમ. પંચવર્તમાન કાલે આપણે બતાવતી, એક એક વર્તમાન મારે ખબરદાર થકા પાડવું છે. મહારાજ કે એવી આટી પાડવી, પણ આવી તુચ્છ આટી પાડવી નહીં. આ બેહું તો જ મજા આવે, આય બેહું તો જ ઊંઘ આવે, આય શું તો જ ઊંઘ આવે. આ બધી તુચ્છ આટી છે. નહીં હોય હો, અમે જયારે પાર્ષદ હતા ને ત્યારે બે ત્રણ મંડળો ભેળા રહેતા હતા. એમ એક મંડળમાં એક ભગતની જબરી આટી મેં નજરે નિહાળી. બોલો, મોટી ધર્મશાળા હતી, બધા આ બાજુ હોતા હતા. વચ્ચે દાદા જેવું જરાક હતું, આ બાજુ એના ભગત હોતા હતા. એના ગુરુ એવું કીધું, ભગત આ બાજુ આવતા રહ્યો કે આ બધા હોતાની બાજુ હુઓ તો કાંઈ હું હુઈ ગયો છે ભાઈ કે. એના ગુરુ કેમ નહીં અહીંયા આવો કે અહીં હુઓ તો કે હું હુઈ ગયો છું કે. એના ગુરુ કે એમ નહીં કે અહીંયા આવતા રહો તો, પણ હવે હું કાલે આવીશ કે. એનો ગુરુ પાસે ગયા કાંડો પકડું, અહીંયા હુઈ જા તો કે આજ નહીં કાલે હોઈશ કે. એમાં એના ગુરુએ કાંડુ પકડીને બેઠો કર્યો, પણ કાંડુ ઢીલું મૂકીને પાછળ થઈ ગયું કે આજ તો નહીં જ, આજ તો નહીં જ, કાલ હોઈશ કે. આને શું કહેવાય? મોક્ષ બગાડનારી આટી. મહારાજ કે આવી આટી હોય તો એને કાઢી નાખવી. અને મોક્ષ કરતલ વર્તમાન સંબંધી આટી હોય, નિષ્કામીપણું, નિર્લોભીપણું, નિસ્વાદીપણું, નિર્સ્નેહીપણું, નિર્માનીપણું, દારૂ ન પીવો, માંસ ન ખાવું, ચોરી ન કરવી, વ્યભિચાર ન કરો, વટલવું નહીં, વટલાવું નહીં, આદિક જે આટીઓ છે મહારાજ કે મજબૂતાઈથી પકડવી. પણ ખોટો આટીદાર સ્વભાવ રાખવો નહીં. મહારાજ કે એવી જે આટી છે સુંદર આટી, એ મોક્ષ કરતલ છે. અને બીજી આટી જે છે સ્વભાવની, તે તુચ્છ છે એમ જાણવી, ને તેને સંત મુકાવે તો મૂકી દેવી, ને પ્રથમની આટી મૂકવી નહીં. અને એ બેને બરોબર સમજે તો એને વિશે મૂંઢપણું જાણવું. બે આટીને હરખી સમજે ને તો મૂંઢપણું. ઘણી ફેરી બને કે કોઈ જગતની આટી મૂકી પકડી હોય એને મૂકી દે એમ, પણ ધર્મ સંબંધી આટી મૂકી દે. લો મહારાજ કે એ આટી તો ન મૂકી. બેન હરખી ન સમજ, બે માં બહુ તફાવત છે. બેન મૂકી જાય તો મોક્ષ બગડી જાય, બેન પકડી રાખે તો મોક્ષ બગડી જાય. લો, કોઈ વર્તમાનને બરાબર પકડી રાખે, પણ સાથે સાથે દઢીકરણ કર્યું હોય કે આ ભગતને હું નહીં જ બોલું તો એ પકડી રાખે, તો મહારાજ કે ખોટું. અને કા બધું મૂકી દે, સમજાણું? કાંઈક કોઈની પ્રત્યે માટી પડી એ મૂકી દે, અને ભજન કરે પકડ પકડો એ મૂકી દે, તો મહારાજ કે એ વાત પણ ખોટી છે. જેમ બાળક હોય તેને મુઠ્ઠીમાં બદામ ઝાલી હોય તેને કોઈક મુકાવે તો મૂકે નહીં, ને રૂપિયાની મુઠ્ઠી વાળી હોય ને સોના મોરની મુઠ્ઠી વાળી હોય ને તેને મુકાવે તો તેને મૂકે નહીં. ત્યારે એ બાળકે બદામ તથા રૂપિયો અને સોના મોર તેને વિશે બરોબર માલ જાણ્યો, માટે એ બાળકની વિશે મૂંઢપણું છે. મહારાજ કે એની અંદર આ મૂંઢપણું. બદામની કિંમત ક્યાં, સોના મોરની કિંમત ક્યાં? સોનામોર ને બદામ ને હરખા સમજે. કોઈ કેલા કે આપી દે તો ન આપે તો ન જ આપે, બદામી નો આપે ને સોનામોર નો આપે. દાખલા તરીકે કોઈને હાથમાં બદામ હોય ને ચોર લોકો આવે ને એમ કે આપી દે મને, ત્યારે બદામ ન આપે. સોનામોર તો કદાચ રગજગ કરે સમજાય, પણ બદામ ન આપે તળી બદામ, અને ઓલ્યો પછી એને ઘાત કરે તો એ શું કહેવાય? અયોગ્ય આટી પાડી કહેવાય. મારે કે બદામ અને સોનામોર નો હરખો માલ સમજે. આમાં મુમુક્ષ ક્યારેક ભૂલ કરો, સંતો મળે ને જગત અસાર ક્યાંય એટલે વાત આ પાડી દી, બરાબર છે, ભગવાન જ ભજવા છે. પણ બાપા મળી જાય ને ઘડીક બેહારે, અને જરાક સંસારની વાતો કરે તેની હા પાડતી, બરાબર છે કે લગ્ન તો કરવા જ જોઈએ. કે આ બે હરખી આટી જાણી કહેવાય, અને એવી આટી જાણનારને સુખ થાય નહીં. મહારાજ કે બે શબ્દના તારતમ્યતાને સમજવા. જોકે તમને કોઈને આ વખતે સાધુ નથી કરવાના, કારણ કે નક્કી કર્યું છે કે આ મહોત્સવમાં આવેલા કોઈ સાધુ નથી કરવા. હા, તમે ઘેર વયા જાવ પછી વેરાય સડે પાછા 15 દિવસ પછી આવો તો વાત અલગ, પછી એમ છૂટા કહેવાય ને ભાઈ, મેં તમને ઘેર મોકલી દીધા તેમાં અમે શું કહીએ પાછા આવ્યા હતા. જોકે ભક્તો કથા વાર્તા સાંભળીને કોઈને આ પડી જાય તો પછી એને કોઈ રોકવા સમર્થ નથી. આટે હાચી સમજાઈ જાય તો અહીં મહારાજ કે બેને હરખી સમજે તો તુચ્છ સ્વભાવ જાણવો.
માટે એ બાળકને વિશે મૂંઢપણું છે. અને વળી જેમ કોઈકના હાથમાં બદામ હોય ને ચોર આવીને કહે છે તું મૂકી દે નહીં તો તરવારે માથું કાપી નાખી, ત્યારે ડાયો હોય તો તેને આપી દે ને મૂર્ખ હોય તો ના આપે, તેમ એ બે પ્રકારની આટીમાં ન્યૂન અધિકપણું જાણવું. અને એમ હોય નહીં ને બેમાં સામાન્યપણું જાણે તો એનો આટીદાર સ્વભાવ જાણવો ને તેને માની જાણવો. મહારાજ કે આટીદાર સ્વભાવ વાળો માની છે લો. અને આટીએ કરીને તે વર્તમાન પાળતો હોય ને જો મરણ પર્યંત એમને નભે તો ઠીક, પણ તેનો પૂરો વિશ્વાસ ના આવે. કેમ જે જો એને કોઈક જાતના વેણ લાગે અથવા તેનું માન ન રહે તો એવો એ રહેશે નહીં. અને જે આટીએ કરીને વર્તમાન પાળતો હોય ને ભક્તિ કરતો હોય તે તો રાજર્ષિ કહેવાય. ભક્તો અહીંયા આટીએ કરીને વર્તમાન પાળતો એટલે માને કરીને સમજવું અહીંયા, કારણ કે મહારાજ પહેલા સ્પષ્ટીકરણ કર્યું. કેવું સ્પષ્ટીકરણ કર્યું? એનો માની સ્વભાવ છે એટલે એવી આટી રાખે. એટલે માની સ્વભાવ કરીને કોઈ ભક્તિ કરે, ધર્મ પાળે, વૈરાય રાખે, લોકો એની વાહ વાહ કરતા હોય અને રાખે તો મહારાજ કે એનો ભરોસો નહીં ક્યાં સુધી રાખે. બરાબર ભક્તિ કરતો પણ કોઈ કેમ કે જોઈ તમારી ભક્તિ તમારા કરતા તા ભૂકા કાઢે ત્યારે એની ભક્તિ ટકે નહીં, કારણ કે માને કરીને રાખે છે. ને જે ભગવાનની પ્રસન્નતાને અર્થે ભગવાનની ભક્તિ કરતો હોય તથા વર્તમાન પાળતો હોય તે તો બ્રહ્મર્ષિ કહેવાય ને તે સાધુ કહેવાય. એવી રીતે બેયના ફળનો ભેદ પણ છે એમ મહારાજ બેયના ફળનો ભેદ બતાવ્યો. અને વળી એમ વાર્તા કરી છે માન ઈર્ષા અને ક્રોધ એ ત્રણ દોષ તે કામ કરતા પણ અતિશય ભૂંડા છે. કેમ જે કામી ઉપર તો સંત દયા કરે પણ માની ઉપર ન કરે, ને માનમાંથી ઈર્ષા અને ક્રોધ ઉપજે છે. માટે માન મોટો દોષ છે અને માને કરીને સત્સંગમાંથી પડી જાય છે એવો કામે કરી નથી પડતો. કેમ જે આપણા સત્સંગમાં ગ્રહસ્થ હરિભક્ત ઘણાય છે, તે સત્સંગમાં પડ્યા છે. માટે એ માન ઈર્ષા અને ક્રોધ એ ત્રણ ઉપર અમારે અતિશય અભાવ રહે છે. અને અમારા જે જે વચન લખેલા હશે તેમાં પણ એમ જ હશે તે વિચારીને જુઓ તો જણાય આવશે. માટે ભગવાનનું મહાત્મ્ય સમજીને માનને ટાળવું. ભક્તો બધા દોષ તો દોષ જ છે, પછી કોઈ પણ પ્રકારનો દોષ હોય. અત્યાર સુધી મહારાજ કામની નિંદા કરતા હતા. પ્રથમના 76મા વચનામૃતમાં, મધ્યના 33મા વચનામૃતમાં મહારાજ એમ કીધું કામી પુરુષ અમારી બાજુમાં બેઠો હોય તો લાખ ગાવ દૂર બેઠો છે લો, આટલી બધી નિંદા કરી હતી. એ તો અમને દીઠો જ નથી ગમતો. અહીંયા મહારાજે કામીને થોડોક બચાવી લીધો, થોડોક બચાવ કર્યો. આપણા મનમાં થાય એમ કેમ મહારાજ કહે છે? તો ભક્તો કામની સામે માન નહોતું ટકરાણું. કામ ખરાબ જ છે પણ માન એથી નહીં ખરાબ છે એવું મહારાજ કહેવા માંગે છે. કારણ કે કામ નામનો દોષ હોય, દોષ તો દોષ છે પણ એની અંદર એક ગુણ રહેલો છે. શું ગુણ છે ખબર છે? કામી વ્યક્તિ દાસ બની શકે ખરો, પોતાના દોષ ટાળવા માટે દાસ બને ખરો એટલો એની અંદર ગુણ છે. જ્યારે માન સ્વયં ખરાબ છે એની અંદરથી નીકળતી બધી વસ્તુ એ ખરાબ છે. માન સ્વયં એ ખરાબ, એમાંથી નીકળતી વસ્તુ ખરાબ. એમાં શું નીકળે? માનમાં શું નીકળે? ઈર્ષા, ક્રોધ, દંભ, કપટ, આ બધું શેમાંથી નીકળે? માનમાંથી. એટલે માને ખરાબ, એમાંથી નીકળતી વસ્તુ એ ખરાબ. કામી દાસ થઈ શકે જ્યારે માની દાસ થઈ શકે નહીં. એવું તમને જોવા મળશે કામી માણસ હતો પણ ભગવાનનો મહાન ભક્ત બની ગયો, પણ એવું તમને કે ઇતિહાસમાં જોવા નહીં મળે કે મહામાની હતો અને ભગવાનનો મહાન ભક્ત બની ગયો. એ વસ્તુ અસ્થાને છે. વાલ્યો લૂંટારો વાલ્મીકી થઈ ગયા પણ એ જો માની હોત ઘમંડી તો શક્ય બનાત નહીં, નારદની વાતની એને હા પડત નહીં. જોકે ભક્તો થોડો ઘણો દોષ તો હોય કોઈની અંદર માન કામ, પણ એ દોષ જ્યારે અધિક થઈ જાય, અતિરેક જ્યારે કરી બેસે ત્યારે એ દોષમાંથી નીકળતી વસ્તુ એને પરેશાન કરે, માનનો અતિરેક થાય, એને પછી બચવાનો કોઈ માધ્યમ નથી. કારણ કે એ કોઈની પાસે દાસ ન બને, કોઈને આગળ નમી ન શકે, કોઈનો રાજીપો પ્રાપ્ત ન થાય. મતલબે મહારાજ કે માની જરૂર સત્સંગમાંથી પડી જતો દેખાય છે. અને તમે જુઓ મહારાજના સમકાલીન સમયમાં કામે કરીને પડ્યા એવા તમને બહુ ઓછા દેખાય, પણ માને કરીને પડી ગયા હોય એવા તમને ઘણા બધા દેખાશે, ઘણા બધા. જો દીનાનાથ ભટ્ટ પડ્યા હતા તો માને કરીને પડ્યા હતા, પૂર્ણાનંદ સ્વામી પડ્યા તો માને કરીને પડ્યા, નિર્વિકલ્પાનંદ સ્વામી પડ્યા તો માને કરીને પડ્યા, હરગોવિંદાનંદ પડ્યા તો પણ માને કરીને પડ્યા, જેટલા જેટલા પરમ ચૈતન્યાનંદ સ્વામી પણ સત્સંગ છોડીને ભાગ્યા તો પણ માને કરીને ભાગ્યા. એટલે મહારાજ કે માની વ્યક્તિ જરૂર સત્સંગનો ત્યાગ કરતા જણાય છે. અને વળી શ્રીજી મહારાજ એમ વાર્તા કરી છે, ભગવાનનો નિશ્ચય તે કેને કહીએ. આજ અમારો વિષય તો ઉપાસના, ઉપાસના એટલે નિશ્ચય. એના ઉપર બહુ બહુ પ્રશ્ન પૂછાતા હતા ભક્તો. હજુ આમાં બેઠેલા ભક્તોને પણ નિશ્ચય કોને કહેવાય, ઉપાસના કોને કહેવાય એ ખબર જ નહીં હોય. લો ઘણા ભક્તો એવા છે કે નિશ્ચય એટલે શું, ઉપાસના એટલે શું, ખબર જ નથી બિચારાને. અમને એવો પ્રશ્ન જ પૂછ્યો તે કે સ્વામી ઉપાસના ક્યારે ક્યારે રાખવી જોઈએ, કે ઉપાસના દિવસમાં ક્યારે ક્યારે રાખવી જોઈએ. અરે ભલામણા, ઉપાસના ઘડી બે ઘડી રાખી એવો વિષય નથી. અમને કહે સ્વામી આપણે માનો કે બીજા મંદિરે દર્શન કરવા જઈએ ત્યારે બે દાડા આપણે બીજી ઉપાસના કરી તો વાંધો. ભક્તો જોકે એમાં એનો વાંક નથી, વાંક અમારો છે. કોનો વાંક છે? બગીચામાં છોડ હુકાઈ જાય તેમાં છોડનો વાંક કે માળીનો વાંક? માળીનો વાંક છે. સાચું ખોટું? માળીનો વાંક છે, છોડનો વાંક નથી. એમ વાંક અમારો છે, અમારો એટલે અમારી નાતનો. કારણ કે અમારે જે પોષણ કરવું જોઈએ ન કરી શક્યા, અને મતલબે મુમુક્ષુને આવો પ્રશ્ન ઉઠે છે. જોકે એ પ્રશ્ન ઉઠાવ્યો હું એને બિરદાવું છું, કારણ કે પ્રશ્ન ઉઠ્યો એનું સમાધાન થાય, સમજાય? પ્રશ્ન ઉઠ્યો એનું સમાધાન થશે. હજી મોક્ષ માર્ગમાં એ ફેલ થાય નહીં. દાખલા તરીકે કોઈ લકવા થઈ ગયો ને લકવા, તો ડૉક્ટર શું કરે તમને ખબર છે? તમે એને દવાખાને લઈ જાઓ એટલે સોય લઈને આમ ખૂંતાડે, ટાંચણીઓ ખૂંતાડે, ટાંચણીઓ ખૂંતાડે ને હાથ પાછો આમ ખેંચે, તો ડૉક્ટર એમ કહે કે હજી આમાં શક્યતા છે આ પક્ષઘાતના હુમલામાંથી આનો હાથ કે પગ સાજો થવાનો. ટાંચણીને બદલે અડધી ખૂંતાડી દે હોય તો એ પણ હાથને હંકોડે નહીં, ત્યારે ડૉક્ટર શું કે હવે આમાં શક્યતાઓ નથી. એમ પ્રશ્ન ઉઠે છે ત્યાં સુધી વિકલ્પ છે, શક્યતાઓ છે. એને વાત સાચી સમજાશે. એ કહ્યું સ્વામી કેટલા દાડા આમ મંદિરમાં જાય તો બે ચાર દાડા ઉપાસના એ રાખીએ તો કઈ વાંધો, પણ કારણ કોણ અમે? હવે અમારે તો ઈચ્છા એવી બહુ છે કે એક એકના હૃદયમાં ભગવાન સ્વામિનારાયણ સમજાઈ જાય. બહુ મહેનત, ખૂબ દાખલો બધા સંતો કરે છે, પણ તકલીફ એ થઈ છે માળી ઓછા ને બગીચો મોટો, બગીચો જબરો થઈ ગયો, માળી પીડ્યા ઓછા, એટલે ક્યાંક પાણી પોગે ને ક્યાંક ન પોગે. જોકે હવે તો ભગવાનની ઈચ્છાથી આ વૈજ્ઞાનિક યુગ આવ્યો એટલે એટલો ફાયદો છે, કેસટના માધ્યમથી પણ પાણી પોગાડી દેવાય છે. હમણાં અમારે બોટાદ કથા હતી ને ત્યારે આફ્રિકાની અંદરથી એક ફોન આવ્યો હતો, આફ્રિકાનું કયું સ્ટેટ હતું, ત્યાંથી ફોન આવ્યો હતો, અડધો કલાક ચલાવ્યો. એ કે સ્વામી અમને ખૂબ આનંદ છે ને ખૂબ અહીંયા ભજન કરીએ છીએ, અહીંયા અમે મંડળ ચલાવીએ છીએ, પહેલાં કથા વાર્તા જ કરતા હતા મંડળમાં, પણ હવે છ મહિનાથી અમે રેગ્યુલર આપની એક કેસેટ કે મૂકીએ છીએ. કે અમારી કેસેટ ત્યાં ક્યાંથી પહોંચી? કે લંડન ઇંગ્લેન્ડથી મારી પાસે આવી છે, કે વચનામૃતની કેસેટ મારી પાસે આવી. પહેલાં તો બે કેસેટ સાંભળીને તે મારો તો પિતો વયો ગયો કે આ હું બોલે છે કે એમ આવી વાતું કે પછી મનમાં એમ થયું કે આ આગળ શું કે છે, મારે સાંભળવું છે કે. એટલે આગળ સાંભળવા માટે એમને સાંભળે રાખ્યો કે સાંભળતા સાંભળતા મને આ મળી પડવા અને આખો શેડ પૂરો થયો ને તે સંપૂર્ણ આ પડી ગઈ. પછી બધા પ્રકારની કેસેટો મંગાવી અને અત્યારે સત્સંગ કરીએ છીએ. એટલે ભક્તો હું તો તમને એમ કહું, કોઈ ઘણા મિત્ર શું કે ખબર, આપણો એને જ આવવા દેવો, બીજાને આવવા જ ન દેવો એમ. શું કે આ તો એના પક્ષનો, એને ક્યાં આવવા દીધો, આ તો આને માને આને ક્યાં આવવા દેવું, કોઈ બધાને આવવા દો, બધા માટે દરવાજા હરિભગત માટે ખુલ્લા રાખો. એ આવશે, પ્રથમ તો જાણવા આવશે પણ પછી એને સાચું સમજાય જશે. મારે રાજકોટમાં બે ચાર જણા છે, પેલા જોવા આવ્યા હતા આ કેમનું છે, આ લોકો બહુ આનું વાંકું બોલે છે, આ લોકો કરે શું એમ જોવા આવ્યા હતા. પણ એક દાડો જોયું તેમથી એક દાડા હરખું નહીં આવે, બે દાડા જવું પડશે, બે દાડા જોયું, ત્રણ દાડા જોયું, તે જોવા આવેલો પછી એને રોકાઈ ગયો. અને તો ભાઈ એવું છે ને, ઘણી ફેરી કેવું હોય ખબર, કોઈક વેપારી બહુ હોશિયાર હોય ને, બહુ હોશિયાર તો શું કરે, પોતાનો માલનો ભાવ ડબલ રાખે. પાછી ક્યાંય શું ખબર, આપણા જેવો માલ ક્યાંય નથી, તું બધી આખી માર્કેટમાં ફરી લે, તું તારે તને આના કરતા સારો માલ દેખાય ને તો મારો માલ પાછો આપી જાય, વઠથી બોલે. એટલે ગ્રાહક ભૂળ્યો હોય ને તો એના મનમાં હા પડી જાય કે આટલી બધી ગેરંટી લેશ માટે આનો માલ તો સારો જ હશે એમ. તું પેલા ટેસ્ટ કરી એને તને ખબર નહીં પડે એમ. પણ કોક કોક ગ્રાહક પાકો હોય ને તો કે સારું, પછી ટેસ્ટ કરવા જાય, જાય ત્યાં ત્યાં રોકાય, પછી પાછો આવે નહીં. એમ ટેસ્ટ કરવા લાવજો તો ખરા, બહુ અદભુત અદભુત પ્રશ્નો છે ભક્તો વચનામૃતના. ટેસ્ટ કરવા માટે આવ્યો છે ને તો એને હા પડી જાય. એમાં ઉપાસનાની બાબતમાં તો ભક્તો ભગવાન સ્વામિનારાયણ એ સમજવા જ જોઈએ સર્વોપરી. અને ન સમજાય તો સત્સંગમાં આવ્યા તોય શું, અને ન આવ્યા તોય શું, અમલ ચડવો જોઈએ મહારાજની ઉપાસનાનો. અહીં બહુ અદભુત વાત છે કે ભગવાનનો નિશ્ચય તે કેને કહીએ, તો જેમાં સંસારમાં પ્રથમ બાળપણામાંથી મા બાપ વર્ણ આશ્રમ નાત જાત પશુ મનુષ્ય જળ અગ્નિ પૃથ્વી વાયુ આકાશ ઇત્યાદિ જે જે પદાર્થનો નિશ્ચય થયો છે તે શાસ્ત્ર કરીને થયો છે, અને શાસ્ત્ર ન સાંભળ્યા હોય તો લોકમાં જે શબ્દ તે શાસ્ત્રથી જ પ્રવર્ત્યા છે તેણે કરીને તેનો નિશ્ચય કર્યો છે, તેમ શાસ્ત્ર કયા જે નિષ્કામ નિર્લોભી નિર્માણ નિસ્વાદ નિસ્નેહ ઇત્યાદિ સંતના લક્ષણ તેને સાંભળીને એવા લક્ષણ જેમાં દેખાય એવા જે સંત તેને ને ભગવાનને સાક્ષાત સંબંધ હોય માટે એવા સંતના વચને કરીને ભગવાનનો નિશ્ચય કરવો ને તેના વચનમાં દ્રઢ વિશ્વાસ કરવો તેને નિશ્ચય કહીએ. મારા નિશ્ચયની વાત ક્યાં સુધી અંબાડે તમે વિચારો ખરા. નિશ્ચયની વાત બતાવતા મહારાજ ક્યાં છે એક વાતને લઈ ગયા. મહારાજ કે તમામ વર્તમાનને પાલનાર એવા જે ભગવાનના સંત હોય એના વચને કરીને પરમાત્માને ઓળખવા એના નિશ્ચય કહેવાય. આજે એ ભક્તો સદગુરુ વર્ય ગુણાતીતાનંદ સ્વામીની વાત સત્ય સાબિત થાય છે. સ્વામી વાત હું લખ્યું, સ્વામી કે આજ જેટલા મહારાજના સત્સંગી છે એના કરતા સાધુના જાજા છે. પણ ભક્તો આજે સાધુનો મહિમા જો કોઈ કહે તો જલ્દી ગમતો નથી, એમાં અમારો જ વાંક છે પાછો, સમજાય. કારણ કે શાસ્ત્રમાં અગાધ મહિમા હતો, એ મહિમાને અવલંબન કરી અને સાધુએ જે ક્રિયા ન કરવી જોઈએ એવી ક્રિયા કરી જેને કારણે લોકોને એના પર આ વિશ્વાસ પેઠો. બાકી આટલો મહિમા સંતનો છે, સંતનો મહિમા કઈ કમ નથી. અનભક્તો બહુ તમને સાચું કહું, તમને જીવનમાં અનુભવ થશે ભગવાનને ખરેખર આ સાધુ યથથી આવીને જીવન ઠવડા જેવું છે, આમ ડોળ્યું હશે, આવ વિનય વિવેક સરળતા એવું જીવનમાં આવશે જ નહીં. ઉભો છે તો ઠૂઠા જેમ ઉભો છે બિચારો, મંદિરે જાય તો એમને ઠૂઠા જેવો રહે, અનેક વેસન અનેક કુટેવો, એની વાણી તે વૈખરી વાણી હશે. ખરેખર આ ભગવાનના સાધુ જયારે મળે ને ત્યારે વૈખરી વાણી એ પરાવાણી બની જાય, અવિવેકી વ્યક્તિ વિવેકી બની જાય. અહીંયા સ્વામીની વાત તો સાચી થાય. સ્વામી કે આ જેટલા મહારાજના સત્સંગી છે એના કરતા સાધુના સત્સંગી જાજા છે. અહીંયા મારે જે જ વાત બતાવી, અહીંયા એમ કેમ કીધું, નિશ્ચયની બાબત કેવી હતી મહારાજને, તો ભગવાનના સ્વરૂપને યથાર્થ સમજો એમના નિશ્ચય એમનો કીધું, વચ્ચે સાધુને મૂક્યા અને એમાં પાછા પંચવર્તમાન મૂક્યા સાધુમાં. તે પંચવર્તમાન યુક્ત એવા સંત એના વચનથી પરમાત્માના સ્વરૂપને સમજવું, એનો નિશ્ચય જાણવો. એમ કેમ કીધું? એનું કારણ તમને કહું. કારણ કે સીધો ભગવાનનો ઐશ્વર્ય પ્રતાપ જોવે અને હરિભગત થઈ જાય, સમજો, સીધું કાંઈક ચરિત્ર જોવે, ઐશ્વર્ય જોઈને હરિભગત થઈ જાય, પણ પછી ફરીને ભગવાન માનુષિક ચરિત્ર કરે ત્યારે તૂટી પણ જાય. પણ ભગવાનને ખરેખર સંત મળે એ ભગવાનનું સ્વપ્ન જ્યારે નિશ્ચય કરાવે ને ત્યારે ભગવાનના નિશ્ચય કરાવતા કરાવતા ભગવાનનું સમર્થપણું, અસમર્થપણું, કરતાપણું, અકર્તાપણું, અન્વયપણું, વ્યતિરેકપણું, દિવ્ય ચરિત્ર, માનુષિક ચરિત્ર બધું સમજાય, પછી એના જીવમાં ભગવાન ઉતારે. પછી કોઈ ગમે એટલા પાણા મારે, ગમે એટલા પથરા ફેંકે, તો પણ નિશ્ચયમાં ફેરફાર થાય નહીં. સમજાય? સ્વામીનો કેવો મતલબ આવો જ છે. નતર ઘણા અર્થ કેવો કરે ખબર? ભગવાનને માને એના કરતા સાધુ જાજા માને એમ નથી, ભગવાનના ભક્ત કરતા સાધુના ભક્ત જાજે. આનો મતલબ પણ કહેવાનો એવો છે કે મહારાજ ઘણા બધા ઐશ્વર્ય પ્રતાપ દેખાડ્યા, સત્સંગી થયા, પણ મહારાજ માનુષિક ચરિત્ર કર્યું ત્યારે તૂટી ગયા. પણ સાધુના અવલંબન કરીને મહારાજને સમજ્યા એ પછી કોઈ દાડો તૂટે નહીં. એટલે તો મહારાજ અક્ષરધામમાંથી સાધુની પંક્તિને હારે લેતા આવ્યા. અને ભક્તો, મહારાજે તે વચનામૃતની અંદર મધ્યના 48માં સાધુનો ગજબનો મહિમા સમજ્યા. વંદુ સહજાનંદ સ્વરૂપ એ જયારે પંક્તિ સાંભળી મહારાજ ક્યાં પ્રેમાનંદ સ્વામીને દંડવડ કરવા માંડ્યા. હવે તો અવતાર ધારણ કરવાનું કોઈ નિમિત્ત નથી, પણ મનમાં એમ થાય આવા સાધુની મધ્ય જન્મ ધારણ કરીએ. અરે આ પુરુષ તો કૃતકૃત્ય છે, પણ આની એની ઘેરે જન્મ ધારણ કર્યું એ કૃતકૃત્ય છે. આવો અદભુત શબ્દ વાપર્યો, પણ એને અડીને જ 47માં લખ્યું. હાવ કેવું લખ્યું? મહારાજ કે લુગડા લતાને લાલચે, ખાધા પીધાને લાલચે, કોઈ મોટા સાધુ ભેગો રહેતો હોય તને તો સાધુ જ ન જાણવો તો હું જાણવું? મહારાજ કે લબાડ જાણવો, કુતરા જેવો જાણવો. સિજમારના શબ્દો. અને આ વચનામૃતમાં મહારાજ એ જ વાત લાવ્યા પાછા, જો નિર્લોભી, નિષ્કામી, નિસ્વાદી, નિસ્નેહ, નિર્માની સંત, એના માધ્યમથી પરમાત્માનું સ્વરૂપ ઓળખાય, એનું નામ નિશ્ચય જાણવો. ખાલી સાધુ શબ્દ ન મૂક્યો, લ્યો બે લીટી વધારી દીધી આખી. એટલે ભક્તો, આ વાત જયારે જીવના હૃદયમાં આ પડે ત્યારે એના મોક્ષની બાબતમાં કચાશ નથી રહેતી. અને તે પછી વડોદરા વાળા નાથ ભક્તે શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછ્યો છે, જેને ભગવાનનો દ્રઢ નિશ્ચય હોય એવો જે ભગવાનનો ભક્ત, તેના જે સંબંધી તેનું કલ્યાણ તે ભક્તના સંબંધે કરી છે કે નથી? શું પ્રશ્ન કરે? જેને ભગવાનનો દ્રઢ નિશ્ચય હોય એવા જે ભગવાનના ભક્ત, તેના જે સંબંધી તેનું કલ્યાણ તે ભક્તના સંબંધે કરીને છે કે નથી? પોતાના પરિવારમાં ભગવાન એકાંતિક કોઈ ભક્ત કે સંત થયા, એના સંબંધથી પોતાનો મોક્ષ થાય કે ન થાય? જે પ્રથમના 74માં વચનમતમાં મહારાજ આ પાડી, મહારાજ કે 71 પરિયાત્રી જાય, બોલો. પણ એના માટે શરત મૂકી. હો અમે કેવી શરત મૂકી? દ્રઢ નિશ્ચયવાળા સંત, દ્રઢ નિશ્ચય જેને હોય અને દ્રઢ વર્તમાન પણ હોય એવા સંતના માધ્યમથી. બાકી એને પોતાનું ડૂબાડ દેમ હોય તો આપણને શું તારે? હે, એક ભગત હમણાં આવ્યા તી કહેતા હતા ને કે સ્વામી, હમણાં મને ખબર પડી કે સાધુને ફરીવાર પોતાના ગામમાં ન હોય અને પૂર્વાશ્રમના કોઈ સંબંધિયારે સંબંધ ન રખાય. બાકી મારો નાનો ભાઈ સાધુ જ કે, ઘણી વાર એને ભાભીનાથનો રોટલા ખાઈ ગયો કે એમ એમ માનતા ભાભી માંધો નહીં એમ. લ્યો, ઘણા લોકો કહે છે ને, બે મહિના પહેલા મારી કથા હતી એક જગ્યાએ, એ સાધુ કહે તમે તમારા રોટલા ભળાવી નાખ્યા કે, આ તમે આ તુડિયું મંડળ જ્યારથી તૈયાર થયું ત્યારથી અમારું તો નખો જ કાઢ્યું કે, ભારે અમારી ભક્તિ હાલતી હતી કે, પણ તમે કોણ જાણે ક્યાંથી બધા સાધુ થયા, તમને હેરાન કરી નાખ્યા કે, નતર કોઈ અમને ભાવ નહોતું પૂછતું, કોઈ કાંઈ વાંધો નહોતું ઉપાડતું, ગમે એની ઘેરે જઈને ગમે એનું ખાઈ લઈને ગમે એને બોલી તો કોઈ વાંધો ઉપાડતો નહોતો, ને આજ તો કાંડું પકડીને કહી દે સ્વામી કેમ ભાઈ રે બોલો કે આ બધું તમે શીખડાવ્યું છે. એમને એટલું કીધું, અમે નથી શીખડાવ્યું, આ વાત કોણે શીખડાવી છે? ભગવાન સ્વામિનારાયણ શીખડાવી છે. એને શીખડાવી, આપણે કહીશ, આપણે ફોલો કરીશ, આપણે નવું ઉપાર્જન કરતા નથી. હું તો એમ માનું છું કે ભક્તો જિંદગીમાં નવું ઉપાર્જન કરવું નહીં, ફોલો કરવું,
સત્ય વસ્તુને ફોલો કરવી પણ નવું ઉપાર્જન કરવું નહીં.
અહીંયા બહુ અદભુત વાત બતાવી કે ભગવાનના અડગ નિશ્ચય વાળા જે સંત છે એના સંબંધથી એના સંબંધીનો મોક્ષ થાય કે ન થાય. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, જો એના સંબંધીને તથા એના પિતરીને એની વિશે હેત હોય તો એનું કલ્યાણ થાય, ને હેત ન હોય તો ન થાય. જો સંબંધી પણ ન હોય ને જો તેને એ ભક્તને વિશે હેત હોય તો તેનું પણ સારું થાય. કેમ જે એને મુવાટાણું થાય ત્યારે તે ભક્ત તેને સાંભળી આવે, અને તે ભક્તની વૃત્તિ તો ભગવાન સાથે નિરંતર લાગી છે, ને તે ભક્તનું તેને સ્મરણ થાય માટે તેનું કલ્યાણ થાય છે. બહુ જોરદાર વાત કરી. હું કામ કલ્યાણ થાય તો મહારાજ કહે, એ વ્યક્તિનો અંત સમય જયારે આવે ને ત્યારે એની ભક્ત કે સંત જેની અરે અતિશય હતો એ સાંભળી આવે, અને એ સાંભળી આવે ત્યારે એ ભક્તની વૃત્તિ પછી ક્યાં જોડાયેલો હોય? ભગવાન અરે. એટલે ઇનડાયરેક્ટ કે ડાયરેક્ટ એને પોતાના સંબંધ ભગવાન અરે થઈ જાય, માટે એનું કલ્યાણ થઈ જાય છે. બાકી મહારાજ કે સંબંધી હોય પણ હેત ન હોય તો ન થાય. લો આ બધું હાલે છે ને, એમાં મારા આ બધા ડખાય થયા થોડા થોડા. આ બધું હાલે છે ને તમારા આ ઘરમાં થાય છે ને, બાપા આ બાજુ, દીકરો આ બાજુ, ઘરવાળો આ બાજુ, પતિ આ બાજુ, અમારે એવું છે. અમુક સાધુ આ બાજુ, તેના સંબંધી ઓલી બાજુ, અમુક સંબંધી આ બાજુ, તેના સાધુ ઓલી બાજુ, જબરું જામ્યું છે. એમાં આ વસ્તુ લાગુ પડે છે, દેહના સંબંધી છે પણ હેત નથી તો મહારાજ કેનું કલ્યાણ થાય નહીં. અને સંબંધીનો પણ હેત હોય કલ્યાણ થઈ જાય. બોલો, હેતના અવલંબન કરીને કલ્યાણ થઈ જાય, પણ હેત કેવું હોવું જોઈએ? તો પ્રથમનું 54મું, દેહ અને દેહના સંબંધી જેવું હેત છે એવું ભગવાન એકાંતિક સંત કે ભક્તની સાથે હેત થાય તો કામ થઈ જાય. લો, પણ જેની અરે હેતથી પાછું સ્ટાન્ડર્ડ તત્વ હોવું જોઈએ, એ બોધું હોય તો પાછું નકામું થઈ જાય. તમને જો એક ઇતિહાસ કહું, જામનગરની અંદર એક હરિભક્તે કંઠે બંધાવેલી બાળ મુકુંદાસ સ્વામી પાસે, અને એને બીજી કાંઈ ખબર નથી પડતી, પણ આચાર્ય શ્રી ભગવત પ્રસાદજી મહારાજ આ બધું વિચરણ કરવા નીકળેલા ત્યારે બાળ મુકુંદ સ્વામી એ ભગતને બોલાવીને કીધું, ભગત તારી વાડી મુતાર આપવા છે, પાણીની વ્યવસ્થા છે, બાકી તંબુ તાણી દેશું. ત્યારે સ્વામીને કે, પણ સ્વામી દસે વીઘામાં કે રીંગણી ઊભી છે કે? સ્વામી કે, સારું, તો પછી એમ કાંઈક વિચારશું. બે છૂટા પડ્યા, પણ ભગતના મનમાં એમ થયું, આજ મને જેણે જ્ઞાન આપ્યું છે એવા મારા ગુરુ આવ્યા છે ને, એના વચનથી આજ મારે કાર્ય કરવું જોઈએ. એમ વિચારીને મજૂરો કરીને રીંગણી 10 વીઘાને ખેંચાવી નાખી. આ બાજુ સ્વામીના મનમાં એવો સંકલ્પ થયો કે ભગતના ખેતરમાં રીંગણી ઊભી છે, નવો હરિભગત છે, તો કાંઈ નહીં, આપણે બીજે ઉતારો ગોત્યો, બીજે ઉતારો ગોત્યો. અને ભગત પહેલાં રીંગણી ખેંચીને આવ્યા સ્વામી પાસે. આવીને કહે, સ્વામી વ્યવસ્થા થઈ ગઈ? સ્વામી કહે, શું વ્યવસ્થા થઈ? તો રીંગણી બધી ખેંચાઈ નાખી સ્વામી ઉતારા માટે. સ્વામી કહે, પણ ભગત એમ ઉતારો બીજે ગોઠવી દીધો. ત્યારે સ્વામીને કહે કે, સ્વામી આપે જેમ કર્યું તે મને માન્ય જ, પણ મેં તો આપની આજ્ઞે રીંગણી ખેંચાઈ નાખી, હવે ઉતારો કરો તોય ભલે, ન કરો તોય ભલે, મેં રીંગણી ખેંચાઈ નાખી. આ થવું બહુ કઠણ હો પાછું, હા ભારે કઠણ. હેત હોય તો જ થાય, હા હેત હોય તો જ થાય, નતર થાય નહીં. નતર તો જરાક પોતે નક્કી કર્યું હોય ને એ પ્રમાણે ન થાય તો મુવા જેવો થઈ જાય. સંતોને આમંત્રણ આપ્યું, અરે મહારાશ્રીને આમંત્રણ આપ્યું હોય, મહારાશ્રીને આમંત્રણ આપ્યું હોય કે આ દાડે આપે પધારવાનું છે, અને જરાક એને કોઈ બીજી તકલીફ હોય ન આવી શક્યા તો સંબંધ પૂરો, અને પછી એફિડેવિટ કરે એમ અહીં બોલાવ્યા તો પણ આવ્યા નહોતા. એમાં ના આપણે જી બોલો, જો આમાંથી નથી એમાં બેઠા. એમ ક્યારે થાય ખબર? હેત ન હોય તો થાય, મહિમા ન સમજાણો હોય તો થાય. બાકી મહિમા સમજાણો તો મનમાં એમ થાય, આપ પધારો તોય ભલે, ન પધારો તોય ભલે, આપ રાજી રહો એ મારા માટે મહત્વનું છે. આપ રાજી રહો એ મહત્વનું છે. અને ભક્તો એ કેટેગરી જ પ્રાપ્ત કરવી, નતર સંબંધ કાયમ ટકશે નહીં. સંતો આર્ય છે તોય ભલે, આચાર્ય મારીને આર્ય છે તોય ભલે, આવું નક્કી નહીં થાય તો સંબંધ ટકશે નહીં. નતર પછી વિચાર થાય, આપણે 5 દાડા સુધી ઉત્સવમાં રોકાણા, આપણે સ્વામીને આમંત્રણ આપ્યું પણ સ્વામી તો આપણા ગામમાં કાંઈ આવ્યા નહીં, હવે આપણે ન્યાજીને શું કામ છે? અરે 3 વાર વડતાલ સુધી ધક્કો ખાધો, પણ લાલજી મહારાજ કે આચાર્ય મહારાજ એક બેમાંથી આવ્યા નહીં, હવે આપણે શું સંબંધ રાખવો? અરે આપણને તારીખ આપી હતી, આટલી તારીખ હું પધરામણી કરવા આવીશ, આપણે કેટલી રાહ જોઈ અને કેટલી તૈયારી કરી અને પધરામણી કરવા તો ક્યાંય આવ્યા નહીં. પછી હું મૂકશું કાતર, સંબંધ પૂરો કરી નાખશું. પણ એ સમજણમાં ફેર કહેવાય, એ સમજણમાં ફેર કહેવાય. પણ હેતની ખોટને અવલંબને કઈ સમજણ ફેરે, મારે યથાર્થ હેત બંધાઈ જાય એમાં એને વિકલ્પ જ ન રહે. તમને યોગ્ય લાગે કરો. બાળમુકુંદ સ્વામીને કહે, સ્વામી હવે આપ ઉતારો કરો તોય ભલે, ન કરો તોય ભલે. સ્વામી રાજી થઈ ગયા. સ્વામી કે ભગત ઉતારો તો હવે કદાચ નહીં કરીએ, પરંતુ આનું ફળ તને અક્ષરધામ અપાવશું. અને ભક્તો તિલક ચાંદલો કરવા સુધી નહોતો પહોંચ્યો, અંત સમય આવ્યો ને ત્યારે ભગવાન સ્વામિનારાયણ તેડવા આવ્યા. જેને એ ખબર ન પડે કે ભગવાન સ્વામિનારાયણનું શું સુખ છે. મહારાજ કે હાલો ભગત, આમ તમે તેડવા આવ્યા છો. મહારાજને કે તમે કોણ? મહારાજ કે મેં ભગવાન સ્વામિનારાયણ તેડવા આવ્યા છે. હાલો ભગત તૈયાર થયા. મહારાજ કે બોલો ક્યાં ધામમાં મૂકી? મહારાજને કે મહારાજ એ મને કાંઈ ખબર પડે નહીં, મારા ગુરુ એવા બાળમુકુંદ સ્વામી જે ધામમાં બેહવાના છે ને એ ધામમાં મૂકો, કે બીજી મને કાંઈ ખબર પડતી નથી. શ્રી મારે કે સાવાશ, વાત જે સમજવી જોઈએ તું સમજી ગયો, દેહને મુકાઈને મારા ધામમાં એને ઉપાડી ગયા. આનામાં હેત કહેવાય. અને આવી રીતનું જ્યારે હેત બંધાય ત્યારે જીવનો મોક્ષ થાય છે. ગુજરાતમાં ગાના કે ના પાય એવું કંઈક ગામ હતું, મને ચોક્કસ યાદ નથી રહ્યો પ્રસંગ. એમાંથી એક મુમુક્ષ એકવાર વડતાલ પૂનમ ભરવા આવ્યા. કપાળમાં તિલક ચાંદલો નહીં, બટન થોડા ખુલ્લા, કંઠી નહીં. એ વખતે ગાદી પર પૂજ્યપાદ નરેન્દ્ર પ્રસાદજી મહારાજ બિરાજતા હતા. અને મહારાજશ્રીએ પગે લાગવા આવ્યો એટલે કાંડો પકડીને કીધું, ભગત કંઠી નહીં પહેરી તો કોણ સ્વામિનારાયણ વાળો નથી કે? મહારાજશ્રી કે તો થઈ જાય સ્વામિનારાયણ વાળો, કે એમાં બહુ સુખ છે. આ લોકમાં એ સુખ ને દેહને મૂક્યા પછી પરમ સુખ ધામ મળે. ત્યારે પેલો વૃદ્ધ વડીલ, જાડી ભાષા, જાડું જીવન, જાડી વાણી, જાડું કપડું, મહારાષ્ટ્રીને કહે, પણ હું કંઠી પહેરું તો પરલોકમાં સુખ મળે એની ખાતરી શું? તો ભગવાન તેડવા. તો કે પણ ભગવાન તેડવાની ખાતરી શું? તમે આવો તેરું, કે તમે તેડવા આવો તેરું. અને મહારાષ્ટ્રી કહી દીધું, જા હું તેડવા આવીશ, કે કંઠી પહેર. અને પછી કંઠી પહેરી હરિભગત થયો. અવસ્થા તો હતી બે એક વર્ષ થયા, બીમારી થયા, ખાટલા વશ થઈ ગયા. અને એ જ વખતે મહારાજશ્રી પ્રતિષ્ઠા કરો એ બધા જતા હતા, એમાં ગાડી ખોટવાણી, ભગવાન ખોટકી સમજો ને, ગાડીમાં જ બહાર નીકળ્યા ને તે બાજુમાં કોઈ ખેડૂત હશે ઓળખી ગયો, ઓહો તમે તો સ્વામિનારાયણના આચાર્ય નહીં? મહારાજશ્રી કે હા. ઓલો તમારો ભગતડો કે થોડા દાડા પહેલાં થયો છે ને? ભારે હેરાન થાય છે કે ખાટલામાં પીડ્યો પીડ્યો. મહારાજશ્રી કે કોણ? તો કે ઓલ્લા કુબામ રહેશ. મહારાજશ્રી કે હાલો એલા દર્શન કરવા જઈ ગયા, દર્શન દેવા જાય. અને પાર્ષદોને લઈ અને મહારાજશ્રી એના કુબા પાસે આવ્યા. હા કુબા જેવું ઘર, ખબર પડી મહારાજશ્રી પધાર્યા છે, એકદમ ખાટલા બેઠો થઈ ગયો. અને મહારાજશ્રી પગ મૂક્યો અંદર, તરત એના મોઢામાં શબ્દ નીકળ્યા, પધારો બાબજી પધારો, ક્યારની તમારી રાહ જોતો તો. ભગવાન સ્વામિનારાયણ તો ત્રણ વાર આવ્યા અને ત્રણ વાર ધક્કો ખાઈને પાછા ગયા. પણ મેં સાફ સાફ કહી દીધું, તમારો તેડો નહીં આવું, મારા ગુરુ શ્રી નરેન્દ્ર પ્રસાદજી મહારાજ પધારશે, પછી હું ધામમાં આવીશ, એટલે તમારી રાહ જોતો જ કે. બસ આપ આવી ગયા, હવે ધામમાં જઈશ કે. અને મહારાજશ્રી એ જ ખાટલા પર બેસી એનું માથું પોતાના ખોળામાં લઈ અને માથે હાથ મૂક્યો, સાવાશ ભગત તારી નિષ્ઠાને. ત્યાં મહારાજ આવ્યા. એ ડોહો કે જો મહારાજ આવે વિમાન લઈ, વિમાન શણગારેલું છે, લો હવે મને સંતોષ છે, તમારા ખોળામાં માથું મૂકી અને હું ધામમાં જાઉં છું, ધામમાં સિધાઈ ગયો. આ હેતનું ફળ સમજાય? આ શેનું ફળ? હેતનું ફળ. અને ભક્તો હેત છે ને બધી જગ્યાએ દેખાય, લીધે દેખાય, દીધે દેખાય, બોલે દેખાય, ચાલે દેખાય. હેત હોય ને તો માણા બોલે ને તો વડકું ન ભરે, પ્રેમાળ મૃદુલ વાણી હોય, સમજાય? કોઈ વસ્તુ આપતો હોય ને તો એમાં પણ પ્રેમ જણાય, હેત જણાય. એ વસ્તુ આપતો હોય તો હેત જણાય, એને કાંઈ પ્રશ્ન પૂછે ને તો હેત જણાય, એ જવાબ આપે એમાં હેત જણાય. હેત અને મહિમા જણાય વિનાનો રહે નહીં. અમુકનું અંગ ભક્તો છે ને એ ટાઈપનું હોય, એને તુરંત ભગવાનના ખરા સંત, ભગવાનના ખરા ભક્ત, અરે પૂજ્યપાદ આચાર્ય મહારાજ એની સાથે તુરંત હેત બંધાઈ જાય, એની ક્રિયા બદલી જાય. પણ બધાને ન થાય, શુદ્ધ મુમુક્ષ જ થાય, ને તો હારે રહેતો હોય તોય ન થાય. લ્યો સમજાય કે ખરો, અમે તો મોટા મોટા સંતોની સેવા એને આરે આટલા વર્ષે રહ્યા, અરે અમે તો આચાર્ય મારી સાથે આટલા વર્ષે રહ્યા, પણ હેતથી નહીં, મહિમાથી નહીં, અને હારે રહ્યા તેનું સારું કરવા નહીં. હારે તો ખાટલામાં માકડે રહેતો હોય, રહેતો એક ન રહે, હે ખાટલા માકડ રહેતો હોય, માણે હારે રહ્યો કહેવાય કે નહીં, બાર બાર કલાક હારે રહે, આઠ આઠ કલાક હારે રહે, રહે કે ન રહે, પણ શું કરવા, શું કરવા રે, બટકા ભરવા. એ મહિમા ન હોય તો હારે રે, પણ શું કરવા, બટકા ભરવા. એમ સાથે રહેવું પણ બટકા ભરવા નહીં, મહિમા સમજવા. ભક્તો સાથે રહે તો મહિમા ન હોય. માનો તમે સમજો, ગુણાતીત આનંદ સ્વામી જેવા સમર્થ સંત એના એને એને હાલ્યા જતા ને તે ઉપરથી બેલું ઉપાડીને સ્વામી ઉપર ઝીક્યું. સ્વામીને પડખે જોગે પડ્યું. સ્વામી કે તારો માર્યો નહીં મરું, કે સ્વામી નારાયણે 25 વર્ષની આવડતા વધારી દીધી. સ્વામી કે એ બેલું નાખનાર એનું નામ હરગોવિંદાનંદ. એ હરગોવિંદાનંદ કોણ હતો? સ્વામીનો ચેલો. કોણ હતો? સ્વામીનો ચેલો હતો. લ્યો ગોપાળાનંદ સ્વામીની જોડીમાં ધગધગતા કોલસા નાખ્યા. કોને નાખ્યા હતા? એના ચેલાએ. પડખેવાળા નથી નાખ્યા કોઈ. નિષ્કળાન સ્વામીના બનાવેલા તમામ પુસ્તકો તળાવમાં નાખવા માટે મોરાર ચરણદાસ પગ્યો. એ કોણ હતો? નિષ્કળાન સ્વામીનો ચેલો. કેટલા કે માનતા માનીથી કે આ આ ગુણાતીત બુઢિયો જો મરે ને તો કે રાધારમણ દેવને થાળ કરાવી. એ કોણ હતા? માનતા માનનાર, એના ચેલા. એટલે એવું નહીં માનો સાથે એટલે મહિમા હોય જ. સમજાય? સાથે રહેતો હોય ને મહિમા સમજાય, અને મુમુક્ષુ હોય તો સાથે રહેતા ની સાથે મહિમા સમજાય, દૂર રહેતો હોય તો મહિમા સમજાય, દૂર રહેતો મહિમા સમજાય. અને ભક્તો આપણા નસીબમાં પૂજ્યપાદ આચાર્ય મહારાજની સેવા પ્રાપ્ત થઈ છે તો મહિમા સમજી નીકળી, નતર ઘણા હું ગરજ હમતા વર્તાવે કે હમણાં ક્યાં જાહે આમ કરશે જ ને, એ આપણી લાયકાત નથી. સમજાય? એ લાયકાત નથી. મહિમા સમજીને એમ માનવું જે કહો હું બડ ભાગી કે એની સેવાનો લાભ મને મળ્યો, એમ એની સાથે બોલતા હોય, એની સાથે વર્તન કરતા હોય તોય મહિમા એ સહિત હોવું જોઈએ. નહીં તો જાય દેશકળા ને વટકા મળે ભરવા. અને પછી થાય કેવું ખબર? અમુક વ્યક્તિની જરૂર પડે એમ જ હોય, અમુક વ્યક્તિની જરૂર, કારણ કે થોડીક ભગવાનની શક્તિ આપી હોય, એના દ્વારા કામ કઢાવવાનું હોય અને ગરજનો લાભ ઉઠાવે. મુમુક્ષતામાં જો ખોટે શું કરે, ગરજનો લાભ. એને ખબર છે કે મારે વિને હાલવાનું નથી. પણ ભક્તો જે દાડે એના પર આચાર્ય મહારાજનો નારાજીપો થઈ જાય, કે જે દાડે કોઈ મોટા સંત કે મોટા ભક્તનું હૃદય કોચવાઈ જાય, તે દાડે બધું પી જાય. સમજાય? તે દાડો બધું ફના. અરે ભગવત પ્રસાદજી મહારાજ એકવાર ગઢપુર પધારેલા, કે વિહારલાલજી મારા બેમાંથી એકનો પ્રસંગ છે. એક સાધુની કીર્તન બહુ સારા ગાતા આવડતા હતા, અને કોઈક વૈષ્ણવ ભક્તો આવીને કીધું કે અમે તમારા દર્શન કરવા ને કીર્તન સાંભળવા માટે આવ્યા. સ્વામીને કોણ બોલે? મારા શ્રી 3 વાર પાર્ષદો મોકલ્યા પણ સ્વામી ન આવ્યા. આજ હરખું નથી કે, જરા ગળું બળે છે કે. મારા શ્રી પોતે ગયા બાજુ મૂશે. મારા શ્રી કે એકાદ કીર્તન બોલીને આવતા રહે તો કે આજ નહીં બોલું, આજ તો ગળું બહુ બળે, હહડાટે બોલે કે આજ તો નહીં બોલું. મારા શ્રી કે તમે એકાદ બોલજો કે પેલા આવ્યા છે વૈષ્ણવો અને મારી સાનિધિ મારી હાજરીમાં આજ્ઞા કરી છે, અમને વિનંતી કરી છે, તો આપ બોલો. તો કે આજ તો નહીં જ બોલાય, કે જીવને ઓળાય જો તને. અને એની ગરજ હતી ને, કારણ કે આના જેવું બીજાને ગાતા આવડતું નહોતું, નહીતર તો પડતો મૂકે, બેઠો રે એક બાજુ બીજા પાસે ગવડાવું છું. પણ પોતે ગરજું કરે કારણ કે પોતા પાસે શક્તિ છે. અને પછી મારા શ્રી નારાજ થઈ ગયા. ન ગાયો મારા શ્રી નારાજ થઈ ગયા ત્યાં સુધી. અને પ્રણામ એ સર્જણો અહીંથી મ નીકળ્યો, આવો મોટો થયો, ઓપરેશન કરાવવું પડ્યું, નાક અને ઉપલું ઓઠ બે કાપી નાખવું પડ્યું. પછી હું ગાય? રાખ ગાય, ગુણગુણ ગુણગુણ કરે આખી જિંદગી અમને એમ, પૂરી કરવી પડી. માટે ભક્તો જીવનમાં યાદ રાખો, પરમાત્મા ગમે તેવા ગુણ આપે તો પણ ગુણના અવલંબન કરીને ક્યારેય કોઈને પરવશ ન કરવા, ગરજું ન કરવા. ગરજું કરે તો પરમાત્મા એના ગુમાનને જરૂર ઉતારી નાખે છે. એમાં પૂજ્યપાદ આચાર્ય મહારાજ એને રૂડો જ્યારે સંકલ્પ કર્યો કોઈ પણ સારું કાર્ય કરવાનો, અને ત્યારે આપણે એને ગરજું કરીએ, કોઈ મોટા સંતે કોઈ પણ પ્રકારનો રૂડો સંકલ્પ કર્યો હોય અને ત્યારે પોતાની શક્તિને અવલંબન કરીને પોતે ગરજું કરે ત્યારે ભગવાન એના પર નારાજ થઈ જાય. તો એ બધું ક્યારે થાય? તો કે મહિમા ન હોય તો થાય, મહિમા હોય તો કોઈ દી એ વસ્તુ શક્ય બને. એટલે અદભુત વાત અહીંયા મહારાજ બતાવે કે મહિમા હોય તો દેવનો સંબંધ હોય તોય ભલે, ન હોય તોય ભલે, મહારાજ કે નિશ્ચયનો મોક્ષ થાય છે. અને વળી શ્રીજી મહારાજ બોલ્યા છે, અમે આત્માના સ્વરૂપની વાર્તા કરીએ છીએ તથા ભગવાનના સ્વરૂપની વાર્તા કરીએ છીએ, તે વાર્તા કરીને જેવું જેનું સુખ છે તેવું સુખ તો આવતું નથી, અને જેવું એનું યથાર્થ સુખ છે તે તો સમાધિ કરીને જાણવામાં આવે છે તથા દેહ મૂક્યા કેડે જાણવામાં આવે છે, પણ કેવળ વાર્તા કરીને જાણવામાં આવતું નથી. જેમ રૂપનું સુખ તે નેત્રે કરીને ભોગવાય છે, પછી તે સુખને મુખે કરીને વખાણ કરે છે, બહુ સારું રૂપ દીઠું, ત્યારે સુખનો અનુભવ જેવો નેત્રને થયો તેવો મુખને ન થયો, તથા શ્રવણે કરીને શબ્દને સાંભળ્યો, નાસિકાએ કરીને ગંધને સૂંઘ્યો, ત્વચાએ કરીને સ્પર્શ લીધો, જીવાએ કરીને રસ ચાખ્યો, પછી તે સુખના વચને કરીને વખાણ કરે છે, બહુ સારો ગંધ હતો, બહુ સારો રસ હતો, બહુ સારો સ્પર્શ હતો, બહુ સારો શબ્દ હતો, એમ કહે તો ખરો, પણ જેવી રીતે તેતી ઇન્દ્રિયોને તેનું તે સુખનો અનુભવ થયો તેવું વચને કરીને ન થયો, તેમ સમાધિ કરીને તથા દેહ મૂકીને જેવો ભગવાનના સુખનો અનુભવ થાય છે ને આનંદ થાય છે તથા આત્માના સુખનો અનુભવ ને આનંદ થાય છે તેવો એને એની કેવળ વાત કરે તેણે કરીને થતો નથી, અને જો એ બેની વાર્તા સાંભળીને તેનું મનને નિધિધ્યાસ કરે તો એનો સાક્ષાત્કાર થાય, ને સાક્ષાત્કાર થાય ત્યારે સમાધિ કરીને જેવો એ બેનો અનુભવ ને આનંદ થાય તેવો જ થાય. માટે બેની વાર્તા સાંભળીને એનું મનન નિધિધ્યાસ કરવો. મહારાજ કે કેવળ કથા વાર્તા સાંભળવાથી પૂરું થતું નથી, સાંભળ્યા પછી શ્રવણ કર્યા પછી મનન કરે નિધિધ્યાસ કરે તો સાક્ષાત્કાર થાય. માને સાંભળ્યા પછી સારું લાગેલું પોતે જીવનમાં અંગીકાર કરે એ પ્રમાણે વર્તવા માંડે, અને વર્ત્યા પછી એના પરિણામ માટે દાખલો અખંડ કરતો રહે. પહેલાં સાંભળે, પછી સારું લાગે એનું સ્વીકાર કરે, વારંવાર એને સંભાળે, અને પછી સાક્ષાત્કાર કરે, પછી મહારાજ કે સાક્ષાત્કાર થાય. એટલે કે અહીં સાંભળેલી વસ્તુ પ્રથમ સારી લાગે એનો સ્વીકાર કરે, પછી એ માટે વર્તવા માટે પ્રયાસ કરે, તો પછી જે વસ્તુને પ્રાપ્ત કરવા માટે મથતો હોય જરૂર અવશ્યપણે પ્રાપ્ત થાય, પણ કેવળ વાતે કરીને થાય નહીં. મહારાજ કે કોઈ સ્વાદ ચાખ્યો તો જીભને જેવો અનુભવ થાય એવો બોલવાની વાણીમાં અનુભવ થાય નહીં, એવા વખાણ ગમે એટલા કરે તો યથાર્થ વર્ણન થઈ શકે નહીં. એમ મહારાજ કે સમાધિ કરીને સાક્ષાત્કાર કરીને જે અનુભવ થાય એ વાતે કરીને થાય નહીં. એ વસ્તુ કેમ શક્ય બને? તો કે શ્રવણ મનન નિધિધ્યાસ આ ત્રણ કરે તો સાક્ષાત્કાર થાય. ઇતિ વચનામૃતમ ગરડા અંત્ય પ્રકરણનું 27મું વચનામૃત થયું. સહજાનંદ સ્વામી મહારાજની